જોઈ રહ્યા છીએ ને સામાન્ય રીતે આ પાંચમો દિવસ ભગવાન મહાવીરના જન્મ વાંચનનો દિવસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પરમાત્માનો જન્મ કલ્યાણક તો ચૈત્ર સુધી 13 નું હોય છે, પરંતુ ચૈત્ર સુધી 13 ના દિવસે બધા જ લોકો એકત્ર થાય અને દરેકે દરેક વ્યક્તિ હાજર હોય એવું ઘણી વખત ન બને, અથવા તો ક્યારેક સાધુ સંતની ઉપસ્થિતિ પણ ન હોય. પણ જ્યારે ચાતુર્માસ હોય અને એમાં પર્વાધિરાજ પર્વ પર્યુષણ આવે ત્યારે ચતુર્વિધતીર્થ એટલે કે સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા આ બધાની ઉપસ્થિતિ હોય એટલે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણ ક્ષેત્ર સુધી 13 ના મનાવ્યા છતાં પરંપરા પ્રમાણે આપણે મહાવીર જયંતિ શબ્દથી પણ મહાવીર જન્મ વાંચન શબ્દથી એવી રીતે પાંચમા દિવસને આપણે મહાવીર જન્મ વાંચન શબ્દથી ઓળખીએ છીએ. પણ વર્તમાન કાળમાં દેશકાળ પ્રમાણે એટલે કે સંયોગોની અનુકૂળતા પ્રતિકૂળતા પ્રમાણે ખાસ કરીને અહીંયા વિદેશમાં આપણે સેટરડે સન્ડે એમાંનો જ કોઈ દિવસ ઉજવવા માટે પસંદ કરીએ છીએ. આપણા માટે કશું ન કરીએ એના કરતાં આ પણ થાય એ જરૂર ઈચ્છવા યોગ્ય છે. છતાં પણ હજુ જીવનની અંદર આપણે પ્રાઇમ ડેને પ્રાઇમ ટાઈમ ગણીને તો એનું મહત્વ વધારશું તો જીવનની અંદર આપણે આ સંસારની રફતારમાંથી થોડા બહાર આવી શકશે. આપણે ઘણી વખત હોળીડે છુટ્ટી તો લેતા જઈએ, ઘરમાં કોઈ અનિવાર્ય સંજોગો આવી જાય તો આપણે એ દિવસે બાળક અચાનક બીમાર પડી જાય, અચાનક એવી કોઈ ઇમરજન્સી આવી તો આપણે એ દિવસે ઓફિસમાં છુટ્ટી લઈ લેતા હોઈએ છીએ. પણ હજુ જીવનની અંદર આપણને ધર્મ તત્વનું એટલું મહત્વ કદાચ આજ સુધીમાં સ્થાપિત થયું નથી, તો આપણે કોશિશ કરશું કે આપણા જીવનમાં એ મહત્વ પણ આવે અને પરંપરાગત રીતે જ્ઞાનીઓના જ્ઞાન વડે અને જે રીતે આપણે જે દિવસે જેટલું મહત્વ આપ્યું છે એ મહત્વ આપશું. તો આજનો દિવસ ભગવાન મહાવીરના જન્મ વાંચનનો દિવસ છે અને કલ્પસૂત્રના આધારે પરમાત્માનું જીવન વાંચન કરવામાં આવે છે. પણ આપણે હવે જે દિવસે એટલે કે સંડેના આપણે ભગવાન મહાવીરના જન્મના 14 સ્વપ્ન વગેરેની ઉજવણીનો મહોત્સવ રાખ્યો છે તે દિવસે આપણે જન્મ વાંચન કરશું અને આજનો દિવસ આપણે કલ્પસૂત્રના 5 કર્તવ્ય શ્રાવકોએ કરવાના 5 કર્તવ્ય એમાં આજનો દિવસ એ તપનો દિવસ ગણીને આપણે સવારના સ્વાધ્યાયમાં તપશ્ચર્યા વિશે વાત કરી હતી, પરંતુ આમાંના ઘણા સવારના હાજર પણ ન હોય એટલે ટૂંકામાં આપણે સંક્ષિપ્ત રીતે થોડો પણ મહિમા આપણા જીવનમાં એનો વણાય એટલા માટે એની વાત કરી રહ્યા છીએ. તો સર્વપ્રથમ આપણે સ્વાધ્યાય શરૂ કરતા પહેલા એક નમસ્કાર મહામંત્ર વડે મંગલાચરણ કરીએ.
ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો હરિયાણમ, ઓમ નમો ઉવજાયાણમ, નમો સાહુણમ, એકો પંચનમો કારો સૌ પાવ પણાસનો મંગલાણમ જ સૌ પદમં હવૈ પદમં હવૈ મંગલમ.
અનંત ઉપકારી ચરમ સાધનપતિ પરમાત્મા મહાવીર સ્વામી આજે અનંત તીર્થંકરોના ચરણોમાં કોટિ કોટિ ભાવવંદન, પરમ ઉપકારી ગુરુવર્યોના ચરણોમાં કોટિ કોટિ ભાવવંદન, પરમ પિતા ચરમ સાધનપતિ સર્વજ્ઞ વિકરાળ એવા પરમાત્મા મહાવીર સ્વામી અને આજ સુધી થઈ ગયેલા અનંતે અનંત જ્ઞાનીઓ વર્તમાન માં વિહરમાન વિશ્વ શંકર ભગવંતો અને ભાવિમાં પણ સનાયા અનંત અનંત જ્ઞાનીઓ આ જગત ના જીવોને જે માર્ગ બતાવે છે, જે પથ પ્રદર્શિત કરે છે, જે દેશના આપે છે, કે જે વિધાન ફરમાવે છે, એ બધા જ શબ્દો જ્ઞાની ના માર્ગમાં મુમુક્ષુ આત્માઓના કલ્યાણના માર્ગો છે. પરંતુ જ્યાં સુધી જીવાત્મામાં મુમુક્ષુતા પ્રગટતી નથી, એટલે કે આ ચતુર્ગતિ રૂપ સંસારમાંથી પાર થઈને સમગ્ર રીતે સંપૂર્ણ રીતે આધિવ્યાધિ ઉપાધિના તાપ તાળીને એકાંત આત્માના સુખની પૂરી જંખના જાગતી નથી, ત્યાં સુધી આ વિતરાગ વાણી પ્રગટ હોવા છતાં આત્માને તો નથી થતું, એ માર્ગમાં પ્રયાણ કરવાનું મન પણ થતું નથી. પરંતુ જયારે જીવાત્મા કઈ કૌશે પણ હળવું કર્મી બને છે, એટલે એના ભારે કર્મો મોહનીય આદિ કર્મો કઈ કૌશે પણ મંદ થાય છે અને આત્મામાં કઈક એવો ઉજાસ થાય છે, થોડો ઉઘાડ થાય છે. એવી પડે જો યોગ્ય પાત્ર એટલે કે જીન વચન જીન શબ્દ થી આપણે અહીંયા શિવશંકર પરમાત્મા નો ઉલ્લેખ કરીએ છીએ, એટલે આવા કોઈ પણ સર્વજ્ઞ નું વચન આપણને નિમિત્ત બની જાય તે વખતે આપણે આત્માના કલ્યાણ તરફ વળીએ છીએ. એવું મારું ને તમારું સૌભાગ્ય છે કે વર્તમાન કાળમાં આપણો જન્મ જૈન કુળમાં થયો અને આવા કરવાધિરાજ પર્વ ના દિવસોમાં આરાધના કરવાની આપણને તક સાંપડી. તો આવા માર્ગ ને પહોંચેલા, આવા માર્ગ ને પામેલા આપણે હવે આ માર્ગ થી ફરી વિખૂટા ના પડી જઈએ. જે માર્ગ મળ્યો છે એ માર્ગ છૂટી ના જાય અને આ માર્ગ ની સ્પર્શના મને ને તમને ભવાંતર માં પણ મોક્ષ ન મળે ત્યાં સુધી અખંડ રીતે આ પ્રયાસ આપણો, આ પ્રવાસ આપણો, આ યાત્રા આપણી સતત ને સતત જીનના શરણ માં રહે, જીનના ચરણ માં રહે અને વિતરાગ પરમાત્માની આજ્ઞામાં રહે એવી ભાવના માટે મને ને તમને મળેલા જ્ઞાન દર્શન ચારિત્ર તપ રૂપી આ મોક્ષ માર્ગ ને આપણે શું કરવો જોઈએ, આત્મસાત કરવો જોઈએ. ધર્મ ને આપણે વ્યવહારમાં લીધો છે, વ્યવહાર બનાવ્યો છે, પણ હજુ એને આત્મસાત નથી કર્યો. એટલે વ્યવહારમાં રહેલો ધર્મ આપણા જન્મની સાથે આપણું આયુષ્ય પૂરું થાય ત્યાર પછી નવા ભાવમાં એ ક્રિયાત્મક રીતે આપણી સાથે આવી શકતો નથી. અત્યારે આપણે જે શબ્દ બોલીએ છીએ એ શબ્દ નો ઉચ્ચાર કરવાની ક્ષમતા જયારે અહીંથી આપણું મૃત્યુ થાય એ વખતે નવો જન્મ જ્યાં પણ થાય તો તત્કાલ એ ભાષાનો પ્રયોગ જીવાત્મા કરી શકતો નથી. જુઓ આંખ તો પાછી મળે, અહીંયા આંખ નીકળી ગઈ તો બીજા ભાવમાં જઈએ તો આંખ વાળો જીવ મળ્યો, આંખ વાળો ભાવ મળ્યો હોય તો આંખ મળે, પણ જે દ્રષ્ટિ છે, દ્રષ્ટિ એટલે શું, વિઝન, એ વિઝન દરેક જીવને જન્મતાની સાથે પ્રાપ્ત થતું નથી. કેટલા બધા એવા જ્ઞાનીઓની વાતો આપણે સાંભળીએ છીએ કે અતિ નાની વયમાં એટલે કે અલ્પ વયમાં એને આત્મ જ્ઞાન થયું હોય, અલ્પ વયમાં પણ એના જીવનમાં વૈરાગ્ય અને ત્યાગ જોવા મળતો હોય. એ બધું ક્યારે બને, કે જયારે પૂર્વ જન્મમાં જે જ્ઞાન દર્શન ચારિત્ર તપની આરાધના કરી એને આત્મસાત કરીને ઊંડા સંસ્કાર બનાવીને આત્માની અંદર આરોપણ કર્યું હોય તો આપણને ભવાંતરમાં પણ એ ઉદય રૂપે આવે. શું આવે? ઉદય રૂપે આવે. તો એનો પ્રયાસ ક્યારે કરવો જોઈએ? વર્તમાન કાળમાં કરવો જોઈએ. તો આવી નિષ્ઠાપૂર્વકની આપણી જે આરાધના છે એ આપણા ઊંડા સંસ્કારના મૂળ વાવી શકે તો આપણે આરાધના કરીએ ત્યારે હવે ધર્મને માત્ર વ્યવહાર નહીં, માત્ર પરંપરા નહીં, માત્ર કરવાની ક્રિયા નહીં, પણ એનો પૂરેપૂરો ભાવાર્થ, એનો પૂરેપૂરો જ્ઞાનીએ બતાવેલો જે રહસ્યાર્થ છે એને પામીને જો આપણે આરાધના કરશું તે સંસ્કાર બનીને ભવાંતરમાં આપણી સાથે આવશે. આપણે આજે તપનો દિવસ, પાંચ કર્તવ્યોમાં એક કર્તવ્ય પણ એ પણ છે કે પર્યુષણ પર્વ દિવસોમાં અવશ્ય સેનાથી જેટલી બને એટલી પણ તપશ્ચર્યા કરવી જોઈએ. ને આપણે સૌ જાણીએ છીએ કે બાકીના દિવસોમાં આપણે રોજ ભોજન કરીએ છીએ, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર, ગમે એટલી વાર, પણ એ વખતે આપણને ખેદ વર્તતો નથી. તમે 365 દિવસમાં સામાન્ય રીતે આખો દિવસ પણ ખાધું હોય ને તો સાંજ કોઈ આપણને એનો બહુ પશ્ચાતાપ થતો નથી. પણ યાદ કરો, પર્વાધિરાજ પર્વમાં આઠે આઠ દિવસ જો આપણે ખાધું હોય, આખો આઠે આઠ દિવસમાં આપણાથી એક નાનું એવું પણ તપ ન થયું હોય તો આપણને શું થાય છે, એક પ્રકારનું ગિલ્ટ ફીલ થાય છે કે નહીં, એક પ્રકારનું મનની અંદર દુઃખ થાય છે કે અહો પરમાત્મા આવા પવિત્ર દિવસોમાં, આવા તપ આરાધનાના દિવસોમાં પણ મારું કમ ભાગ્ય છે કે મારાથી એક પણ પ્રકારે તપ થઈ શકતો નથી. એ સાનો પ્રભાવ બતાવે છે કે પૂર્વે મેં તમે તપ તરફ આદર કેળવ્યો હતો, તપ તરફ ભાવ કેળવ્યો હતો અને તપની શ્રદ્ધા કરી હતી, એટલે રોજ તપ ન કરી શકવા છતાં પણ તપ નથી થતો એનો ખેદ તો અવશ્ય થાય છે. એક પ્રેસમાં એક પેપર નાખો, છપાય છે ને પેપર, તેમાં પેલા પેપર તમે ઘરે પ્રિન્ટ કાઢો છો તો પેલા પેપર નાખીએ એ કેવો થાય, કોરો જ હોય છે. પણ એ કોરા પેપર ને જયારે એના ઉપર કોઈ એક દબાણ આવે, એના ઉપર એક પ્રિન્ટ પડે, એટલે એના ઉપર અક્ષર છપાય છે. આપણા હાથમાં જે $100 ની નોટ આવે છે ને એ પણ એક કોરો કાગળ જ હતી. શું હતી? એક કોરો કાગળ હતી. એને પ્રેસમાં લઈ ગયા અને એ કાગળ ને એક મશીનમાં નાખ્યો, પછી એ જો કોરો ને કોરો નીકળે તો એને કાળે ક્યારે પણ કરન્સી ની વેલ્યુ મળતી નથી, ક્યારે એ પુસ્તક નું પાનું બનતું નથી, ત્યારે એ પવિત્ર આગમ, પવિત્ર ભાગવત ગીતા કે પવિત્ર કુરાન કે પવિત્ર બાઇબલ બની શકતું નથી. એટલે એક સાદા કાગળ ને પણ કોઈ સ્થાન જોતું હોય, કશું પ્રાપ્ત કરવું હોય, એની ઉપર કશું કંડારવું હોય, કશું લખવું હોય, તેને શું કરવું પડે છે કે એને એ વખતે દબાણ વેઠવું પડે છે. બરાબર ને? તો મારે ને તમારે આ ભૂ માંથી કોરા ને કોરા નીકળીને ડસ્ટબિન માં જવું છે કે આપણા ઉપર કઈ પ્રિન્ટ પાડવી છે? શું કરવી છે? હે, પ્રિન્ટ પાડવી છે ને તો શું કરવું પડશે? દબાવવું પડશે, દબાણ લાવવું જ પડશે. નહીં તો કોરે કોરા તમે કાગળ પર, આપણે તો થોડા જે કરકસર વાળા છીએ એટલે કાગળ કોરો આવ્યો તો પાછો એનો રીયુઝ કરીએ છીએ. પણ અત્યારના છોકરાઓને જો આપો તો શું કરે, કાઢીને ડસ્ટબિન માં પણ નાખી દે. એ મારા તમારા અનંતા ભવો કોરા ને કોરા કાગળ સંવત્સરણ સુધી જઈ આવ્યા. અરે જ્ઞાની તો ત્યાં સુધી કહે છે કે આપણે કદાચ જયારે સાક્ષાત પરમાત્મા જન્મ્યા હતો એ વખતે કલ્યાણક ઉજવનારા એવા દેવતાઓના ટોળામાં આપણે પણ હતું. એવું બને કે ના બને? ત્યારે જે ઇન્દ્રના હાથમાં ભગવાનને દેવામાં આવે, સૌધર્મેન્દ્ર આવે, એના હાથમાં શું કરવામાં આવે છે? સાક્ષાત ભગવાનને ઉપાડે. રોમાંચ થાય છે ના થાય છે? અહીંયા ખાલી આપણે ઘી બોલ્યા હોય અને પારનું ઝુલાવવા મળે તો પણ આપણે આપણો હાથ રોમાંચિત થાય છે, આપણને આનંદ આનંદ થઈ જાય છે. આજ તો આપણે શું કર્યું? પરમાત્માનું પારનું ઝુલાવ્યું. તો પરમાત્માનું પારનું ઝુલાવવાનો અવસર તો મેં ને તમે દેવતાના ભાવમાં અનેક વખત માન્યા. જેના હાથમાં ભગવાન હોય, સાક્ષાત ભગવાન હોય, અને 56 કુમારિકાઓ આવીને એના ઉપર જલનો અભિષેક કરે, એમાં આપણે અશુભ નહીં હોય? નાની તે છે અનાધિકારથી અનંત શંકરો થયા છે, થઈ રહ્યા છે, અને આપણે પણ અનંત વખત દેવગતિમાં ગયા છીએ. તો અવશ્ય અવશ્ય ને અવશ્ય આપણે આપણા ગો હસ્તે શું કર્યું હશે? જલનો અભિષેક પણ કર્યો હશે. વિચાર કેવી પણ હશે, ત્યાં સુધી તો ઠીક છે, પણ કદાચ ભગવાનને ગોદમાં પણ લીધા હશે અને ત્યાં મેરુ પર્વત ઉપર જઈને આખે આખા વિધિના સાક્ષી બન્યા હશે. ભગવાનનો જયારે દીક્ષા કલ્યાણક આવ્યો હશે ત્યારે ભગવાનની શિબિકા એ કોણ ઉપાડે? દેવતા ઉપાડે, વર્ષિદાન કરે. એ પેલા પરમાત્માની પણ બધી દીક્ષા પહેલાની જે પ્રક્રિયા છે એમાં પણ આપણે દેવતા બનીને જોડાયા હોઈએ, અને વર્ષિદાન વખતે ભગવાનને વર્ષિદાન કરવાનું દ્રવ્ય પણ કોણ લાવીને આપે? રાજભંડારમાંથી નીકળે ને, માહિતી તો હશે તમારી પાસે, એ દેવતાઓ લાવીને આપે છે. પિતા સિદ્ધાર્થના રાજ્ય ભંડારમાંથી એ ધન લાવીને વર્ષિદાન કરવામાં નથી આવતું, એ દેવતાઓ લાવીને આપે છે. પણ કમ નથી દે દેવતા પોતાના દેવલોક માંથી એક તેની પણ એમાં મુકતા રહે, નહીં તો દેવલોક માં ધન ખૂટી જાય ન ખૂટે. પણ દેવલોક માં ગયા પછી દાન કરવું કે ત્યાગ કરવો એ ભૂમિકા જ ત્યાં નથી. એટલે પૃથ્વીના પટ ઉપર કોઈ સમૃદ્ધિ બધાની ઘણી બધી આજે આજ સુધીમાં કેટલી બધી સમૃદ્ધિ એવી છે કે કોઈ સમુદ્રના તળિયે કોઈના આખા આખા ભંડાર અને ખજાના જમીનમાં દટાયેલા પડ્યા ગયા હોય અને એને ભોગવનારાને કશી જાણકારી પછીની પેઢીને હોય ને તેવા કેટલા ભંડાર હોય એમાંથી દેવતાઓ લાવી આપે છે. શું કરે છે એ બધા જ સોનૈયા એ બધા જ દાન કરવાના દ્રવ્યો એ બધા ત્યાંથી લાવે છે. એટલે કહેવાની વાત એ છે કે દેવગતિમાં ગયા પછી બધું જ હાથે કરવાનું સાક્ષાત કરવાનું પ્રત્યક્ષ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. પણ દેવોનું યોગદાન પોતાનું એમાં કશું હોતું નથી. ત્યાં સુધી તો ઠીક, પણ પરમાત્માના કેશનું લુંચન થાય ત્યારે પરમાત્મા પંચમૂર્તિ લોચ કરે એ વખતે એના વાળ લોચ કરવામાં આવે એ લોચને ઝીલનારા પણ દેવતાઓ હોય. કોણ હોય? આપણે કદાચ ઝીલ્યા હશે પણ પલડ્યા નહીં. આપણે એ વાળ એટલા ઝીલ્યા છે આપણે કે કદાચ એને આખા સમુદ્રની અંદર પધરાવવામાં આવે ને તો સમુદ્ર આખો ભરાઈ જાય એટલા આનંદ તીર્થંકર થયા. આટલા કાર્યો મેં ને તમે દ્રવ્યથી કર્યા પણ આત્મા ઉપર શું નથી પાડ્યું બેન? પ્રિન્ટ નથી પાડ્યું. તો હવે આ પર્વાધિરાજ પર્વ આપણા એવા બને કે આપણે આત્મા ઉપર એક એવી પ્રિન્ટ પાડીએ, એવી એક છાપ પાડીએ, અમી તેવી એક મુદ્રા છાપીએ કે જે મોક્ષ સુધી આપણને સાથ આપે એવી આ તપની મુદ્રા છે. સિંહાસનના તપનો મહિમા દેવલોકે પણ વખાણ્યો છે અને દરેક જગ્યાએ કહેવામાં આવ્યું છે કે તપ વડે જે ભવ સંચય કમમ ભવથી અનેક ભવોથી કરોડો ભવથી સંચિત કર્મ એ તપ વડે શું થઈ જાય છે? નિર્જરી જાય છે. કાળી તપ આરાધનાના દિવસોમાં આપણે સામાન્યમાં સામાન્ય તપ જેને આપણે નૌકારથી તપ કહીએ છીએ તમે બધા જાણો છો. નૌકારથી તપ એટલે શું? નૌકાર સહિતનું તપ એટલે સવારે દિવસ ઉગ્યા પછી માત્ર બે ઘડી સંસાધનનું મિનિમમમાં મિનિમમ તપ જે બે ઘડીનું હોય આ બે ઘડી સુધી આપણે નૌકાર બોલીને ન પાડીએ ત્યાં સુધી આ એક અંતર્મુખના તપને નૌકારથી કહેવામાં આવે છે. તો જ્ઞાની આપણને એનો રહસ્ય સમજાવતા કહે છે કે સાધ્યને સાધવા માટે સાધનની જરૂરિયાત સમજીને અણહારી એવો આત્મા શરીરને ખોરાક આપવા તૈયાર થાય. એટલે આપણે સવારે ભોજન કરવું છે તો એના પહેલાની બે ઘડીને આપણે શું માન્યું? તપ માન્યું. તો એનો અર્થ એ છે એમ કે હવે આપણે ભોજન કરવા માટે તૈયાર થયા. પણ કેવી રીતે? તો કે નૌકાર શબ્દ આપણને પ્રેરણા આપે છે. નૌકાર શબ્દ નૌકારના પાંચ પદ આપણને સાવધાન કરે છે. નૌકારનું સ્મરણ આપણા હૃદયમાં એવો એક ભાવ જગાડે છે કે તારા સાધ્યને સાધવા માટે તારે સાધનની જરૂર છે. મોક્ષ સાધવા માટે, કલ્યાણ કરવા માટે, કર્મ ખપાવવા માટે મને ને તમને જે સાધન મળ્યું છે એ શરીર છે. તો આવા મારા સાધનને સાચવવા માટે હું આવો જે આપણો આત્મા છે ને એ આ શરીરને શું કામ ખોરાક આપવા તૈયાર થયો? આજે હું નૌકાથી શું કામ પાડું છું? કાલે રાત્રે મેં જે પ્રત્યાખ્યાન કર્યા હતા એના વડે આ નાનામાં નાનું તપ કર્યું એટલે હવે પાડીને તરત આપણે શું કરવા બેસવાના? ભોજન કરવા બેસવાના. એટલે નૌકાર સહિત જેણે એક બે ઘડીનું તપ કર્યું છે એના આત્મામાં પણ એ ખાતી વખતે એવો ભાવ રહેવો જોઈએ કે પરમાત્માની આજ્ઞા પ્રમાણે આ ભોજન હું જે કરું છું એ માત્ર આ સાધનને સાચવવા માટે કરું છું. કારણ કે આ સાધન વડે જ હું કર્મક્ષય કરી શકું છું. તો હવે આપણે સાધનને સાચવવું હોય તેને કદાચ આપણે તમારી એકદમ મૂલ્યવાન કાર હોય તેની અંદર તમે કયો ગેસ ભરાવો બેન? ઇન્ડિયામાં છે ને પ્રીમિયમ પેટ્રોલ અને પેલું પેટ્રોલ ને ડીઝલ ને બધું, તેમાં તમારી ગાડી જેટલી ઊંચી એટલું એનું પોષણ આપનારું ઓઇલ કે ગેસ જે આપણે કહીએ એ પણ કેવા હોવા જોઈએ? એમાં કચરો આવે એવું આપણે ભરાવતા નથી. એમ કદાચ આપણે પૌષ્ટિક આહાર લીધો, શ્રેષ્ઠ આહાર લીધો, ઉત્તમ આહાર લીધો તો એ વખતે જીભને સ્વાદ આપવો છે. શરીર ને રૃષ્ટ પૃષ્ટ કરવું છે અને એના વડે ભોગો ભોગવવા છે એવો ભાવ સાધક ના હૃદયમાં આવતો નથી. એટલા માટે આપણે રોજ નૌકાર શબ્દ બોલીએ છીએ કે નૌકાર સ્વીકારો, નૌકાર સ્વીકારો. તો નૌકાર સહિત જે તપ કરીએ એ એક સામાન્ય ઇન્જેક્શન આપ્યું હોય ને તો ઇન્જેક્શન ની એક કેપેસિટી હોય છે કે જેનો પાવર આપણને 24 કલાક 48 કલાક કોઈ ઇન્જેક્શન એવું હોય કે રોજ નું એક લેવું પડે, કોઈ એવું હોય કે વીકમાં એકવાર લેવું પડે, ને કેટલાક ઇન્જેક્શન તો એવા હોય કે મહિનામાં એકવાર લેવાય, અને કેટલાક તો એવા પણ છે વર્ષમાં એકવાર લેવાય, અને કેટલીક વેક્સિનેશન ની પ્રક્રિયા એવી છે કે આખી લાઈફમાં 1000 વેક્સિનેશન કરવું પડે, અને ત્યાર પછી આખું જીવન આપણને શું આપે, સામનો કરવાની શક્તિ આપે. એક નૌકાર મંત્ર નો મહિમા એવો છે કે જો આપણે આ નૌકાર મંત્ર નું વેક્સિનેશન રોજ સવારે આપણા આત્મા સાથે જોડી દઈએ તો 24 કલાક તો ઓછામાં ઓછા આપણામાં શું રહેવું જોઈએ, આત્મા અને શરીર નું ભેદ વિજ્ઞાન આપણા આત્મા ની અંદર રહેવું જોઈએ. એટલે આ આહાર માં આ ક્રિયામાં રાગ દ્વેષ ના પરિણામ, ધારો કે આપણે નૌકાર સ્વીકારી અને ભોજન કરવા બેઠા એ વખતે ખાતા ખાતા આપણને રાગ દ્વેષ થયા, એટલે જ્ઞાની કહે છે કે એમાં રાગ દ્વેષ થયા. શેમાં શેમાં રાગ દ્વેષ થાય તો કે ભોજન કરવાના પદાર્થમાં પણ આપણને ઘણી વાર જે ખાવાની વસ્તુઓ છે ને એમાં કેટલું ગમતું ને કેટલું અણગમતું, એક અઠવાડિયા સુધી તમને રોજ ઉપમા બનાવીને સવારમાં આપી દઈએ તો આઠમે દિવસે શું થયો, હવે કઈ ચેન્જ કરો, બરાબર છે ને? ગમે તેવું ભાવતું હોય પણ એક ધારું સતત એકની એક વસ્તુ નું ભોજન આપણને દેવામાં આવે તો તરત જ એના પ્રત્યે સુખાઈ જાય છે, ભાવતું તું ગમતું તું એટલે રાગ હતો, પણ એ જ રાગ નું પરિણામ દેશમાં થઈ જાય છે. એટલે ભોજન કરવાના પદાર્થમાં ગમવું ન ગમવું કરવું કે ભોજન કરવા માટેના સ્થળમાં ગમવું ન ગમવું કરવું. તમે ક્યાંય ગયા છો, કોઈ હોટેલમાં છે ક્યાંય છે અને ત્યાં છે ફૂડ કોર્ટ છે કે જ્યાં રેસ્ટોરન્ટ ની વ્યવસ્થા છે, એમાં સરખું બેસવાનું ન હોય, સરખું આપણને ફાવે એવું ન હોય, તો ભોજન ના પદાર્થો માં રાગ દ્વેષ થાય એ રીતે ભોજન ની જગામાં પણ રાગ દ્વેષ થાય કે ના થાય? ક્યાં હોવું, ધર્મશાળામાં જઈએ ને તાજુ હોય ચોખ્ખું હોય અને ભોજન સાત્વિક પણ હોય, પણ ધર્મશાળા બધી ગંદી બહુ હોય, શું કે ત્યાં ચોખ્ખાઈ હોતી નથી. એટલે આપણી દ્રષ્ટિ હજી ભોજન કરવાના સ્થળમાં પણ ગમા અણગમા ઉપર છે. એનાથી આગળ ચાલીએ તો ભોજન કરાવનાર વ્યક્તિમાં પણ ગમવું ન ગમવું થઈ જાય, થાય કે ન થાય? તો આ રીતે કોઈ પણ પ્રકારે ભોજન લાવનાર ક્યારેક જલ્દી ન લાવે, ક્યારેક એને સ્પીડ ન હોય, ક્યારેક યોગ્ય રીતે પરોસે નહીં, તો પણ આપણા મનમાં રાગ દ્વેષ થાય કે ન થાય? માત્ર ભોજન છે, ભોજન કરવા બેઠા અને એમાં આપણે કોઈ પણ પ્રકારે ભોજન ના પદાર્થો, ભોજન ની વ્યવસ્થા, ભોજન લાવનાર વ્યક્તિ, ભોજન લાવનાર ની વ્યવસ્થા, આમાંથી કોઈ પણ એક વસ્તુ માંથી આપણે કોઈ પણ પ્રકારે રાગ કે દ્વેષ કર્યો એટલે આપણે છેલ્લા પદની અસાધના કરી. કોની? અરિહંત પદની. આપણે બોલ્યા છીએ કે નૌકાર સી નૌકાર સહિત હું એક નૌકાર ગણીને તેનું પાલન કરું છું, લીધું ત્યારે પણ નૌકાર ગણી અને પાડ્યું ત્યારે પણ. તો આપણી નૌકાર સી શબ્દની આપણે અહીંયા શું કરી? ખંડના કરી. એક પણ પદાર્થમાં રાગ દ્વેષ કરવો એટલે અરિહંત પદની વિરાધના, અરિહંત પદની અસાધના, અને આત્મતત્વનું ગૌરવ ભૂલાય અને માત્ર ભોજન વખતે શરીરનું જ લક્ષ્ય રહે. હમણાં હમણાં તો આપણે બધા પેલા સ્વાદના લક્ષ્ય ખાતા, હવે લક્ષ્ય થોડુંક બદલાવ તો હવે શરીરના લક્ષ્ય ખાઈએ છીએ. આમાં પ્રોટીન છે, આમાં વિટામિન છે, આમાં આ છે, આમાં આ છે. ખાતી વખતે શું દેખાયા કરે છે? શરીર દેખાય છે. એટલે કદાચ સ્વાદથી એક ડગલું આગળ વધ્યા પણ હજી ક્યાં અટક્યા છીએ? શરીરમાં અટક્યા છીએ. આટલું બધું ફોકસ આપણે ભૌતિક જગતમાં કરી નાખ્યું છે. એટલે જયારે માત્ર શરીર નું લક્ષ્ય હોય ને તો આપણે સિદ્ધ પદની અસાધના કરી, કારણ કે સિદ્ધ પરમાત્મા કેવા છે? અશરીરી છે અને આપણે પણ અશરીરી થવું છે. ત્યાર પછી આહાર કરતા કરતા પંચાચાર ની વિરાધના થાય, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર. આમાંનું કોઈ પણ આપણું જ્ઞાન એટલે કે ખાવા વિશેની જે સમજણ છે, તપ વિશેની જે આરાધકની ભાવના છે, એવા જ્ઞાન વિશે એમાં કોઈ પણ પ્રકારે આપણે જ્ઞાનની સાધના થાય એવો ભાવ ખાતા ખાતા કર્યો, આપણી શ્રદ્ધા તૂટે. હમણાં જ આપણે વાત સાચી છે ને બેન, ત્યાં જવું નથી કે ભાઈ અત્યારે બધાને ત્યાં જમવા જાય એટલે તરત જ એકબીજાને પૂછવામાં આવે કેવું લાગ્યું, એટલે આપણે શું કહેવાનું, બહુ સારું લાગ્યું, બહુ મજા આવી, કેવું પડે કે ના કેવું પડે બેન, એટલે એમાં આપણે શેની અનુમોદના કરી, શેની અનુમોદના કરી, ભોજનની અનુમોદના કરી. અને આમ તો ફોર્માલિટીમાં સારું ન લાગ્યું હોય તો જેવાનું તો એમ જ ને, બધું સારું જ છે. આજે કેટલી બધી બેન ફોર્માલિટી, જો ઘણું સારું તત્વ પણ હશે પણ આ વસ્તુ ચોક્કસ છે, તમે મોટા ભાગના બહેનોને વર્તમાન કાળમાં ફરિયાદ હશે કે આપણા દીકરાઓ આપણા જમાઈઓ બધા કેવા એપ્રિશિએટ કરે છે, અને આપણા હસબન્ડ તો કોઈથી શું નથી કરતા, એપ્રિશિએટ નથી કરતા, બરાબર ને. કારણ શું છે કે બ્રોટક જે સંસ્કારમાંથી આવ્યા ને ત્યારે ખાવાની વસ્તુને આટલું ઇમ્પોર્ટન્સ આપવામાં નહોતું આવતું. તમને ખરાબ કેમ નથી કહ્યું એનો અર્થ એવો થયો કે નહીં બરાબર છે, તમને સારું ન કહ્યું એમ એમ પણ કહ્યું કે ખરાબ છે, તેને ટેકિંગ ફોર ગ્રાન્ટેડ લઈ લેમ કે સારું ખરાબ નથી એટલે જ બોલ્યા નથી, એટલે તો કે ખરાબ છે. પણ વ્યવહાર જગતમાં સિંહાસન આપણને કહે છે કે વખાણી વખાણીને ખાવાથી અનુમોદના થાય છે. શું થાય છે, ભોજનની અનુમોદના માત્ર નથી થતી, એમાં વપરાયેલા પદાર્થોમાં થયેલી હિંસા, શાક લીધું સમાવ્યો ટુકડા ટુકડા કર્યા. આજે મનોજભાઈ જીવ વિચાર વાંચે છે, હમણાં જીવ વિચાર વાંચતા વાંચતા કેતા હતા એમાં કેટલા જીવો છે, કેવા પ્રકારે વેદના અનુભવે છે, કેવા પ્રકારે આપણે કતલ કરીએ છીએ એનો અહેસાસ થાય ને, તો આપણો હાથ કાપવા માંડે. ત્યારે તમે ફિશને કાપતા જુઓ, ત્યારે હમણાં એક વોટ્સએપ આવ્યો એમાં એક હેન ને મુરગો એટલે કુકડો અને સામે એની કુકડી બતાવે છે. કુકડો એને કહે છે કે આજે મળવું હોય તો મળી લે, શ્રાવણ મહિનો પૂરો થાય છે, ફરી આભોમાં મળીએ કે ના મળીએ. એનો અર્થ શું છે ભાઈ, કે કદાચ હિન્દુઓ પણ શ્રાવણ મહિનામાં અમુક માંસાહાર છોડે છે, એના કારણે આ બધા ચિકનના ખોરાકો જે કરવામાં રોજ રોજ તમે ક્યારે મોટા શહેરમાં જશો બોમ્બે વગેરેમાં તો ચિકનને લટકતા રોસ્ટ કરવામાં જે પ્રકાર જીવતા કુકડાઓને જીવતા મરઘાઓને એ રીતે એને ઉછીન લઈ જતા હોય છે, ઊંધે મસ્તકે પગની ઉપર દોરડી બાંધીને, જેમ આપણે સાતની તમે ચોરીને વગેરેની બંચ લાવો છો એ કલ્પના કરો, એવી જ રીતે એ લોકોએ મરઘાઓને લટકા, જાણે એ જીવતો જીવ જ નથી, કા 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 ચીચી ચીચી કરતા હોય છે અને ઊંધે મસ્તકે લટકાવીને બધાને બાંધ્યા હોય છે, એવા ટાઈપ બાંધ્યા હોય છે, એને ટ્રકો નીકળે એની અંદર એ બિચારા એવા ચીડાયેલા પડ્યા હોય છે. આવા પ્રાણીઓને કતલ થતી જોઈ નથી શકતા આપણે, પણ આપણે જયારે લીલોતરી વગેરે કાપીએ છીએ ને ત્યારે જ્ઞાનીના જ્ઞાનમાં એવી જ વેદના એવી જ ચીસો એવી જ પીડા અને એવી જ યાતના આ જીવો પણ ભોગવે છે. જો આનો અહેસાસ કરશો ને તો કોઈ ભાવમાં આપણને પણ એક વખત સંયમના માર્ગે ચાલવાનું મન થશે. હમણાં વોટ્સએપમાં એક ફોટો આવ્યો, ન્યુયોર્કનો એક છોકરો અનુજ કેવું કંઈક નામ છે, ન્યુયોર્કમાં જ બ્રોટઅપ થયો છે અને હમણાં જ એની કંઈક 10મી તારીખે દીક્ષા છે. એ રીતે આના પહેલા નીતા કપાસી એ પણ ન્યુયોર્કની છોકરી, અહીંયા જ જન્મેલી કરોડપતિની દીકરી, અને એને પણ સંયમ લીધો છે. આ બધા જીવોને સંયમ લેવાનો ભાવ આવે અને આપણને કેમ ન આવે, કારણ કે આપણે જીવોનો તરફડાટ જીવોની વેદના જીવોની પીડા આપણે જોઈ શકતા નથી. તમે કલ્પના કરજો કે આપણે જયારે જે પણ રાંધીએ છીએ એ વસ્તુને પેલા આપણે બજારમાંથી લાવીએ છીએ, પછી એની અગર તો છીલને છાલ કાઢીને અથવા એમને તમે એને બાફો છો કે રોસ્ટ કરો છો કે ટોસ્ટ કરો છો કે જે પણ રીતે એ બધું કરીએ છીએ કે નથી કરતા, એ જ જગાએ કદાચ કોઈ તમે જો કોઈ રેડ લોબસ્ટર સી ફૂડના રેસ્ટોરન્ટ રસ્તામાં તમને ટ્રાવેલ કરતા કરતા દેખાશે અને એમાં તમને રેડ લોબસ્ટર મોટો ડ્રો કરેલો લાલ સાઇન બોર્ડમાં લાલ કલરની લાઇટમાં દેખાશે, આપણને કલ્પના નથી કે આ લોબસ્ટરનું શું થતું હશે. એ બધા જીવતા કરે છે, એ જીવતા કરેલા એને આઈસ બોક્સમાં મૂક્યો, મરેલા નહીં જીવતા, અને ખાનારો ત્યાં જાય આંગળી મૂકીને પસંદ કરે મેનુ વાંચે કેવી કયા કયા દેશના કેટલી જાતના કઈ જાતના કરેલા છે એમાંથી આંગળી મૂકે તે જ વખતે એનો ભૂખ એનો શેખ આવે એનો માણસ આવે અને એને ઉપાડે અને જે પ્રકારનું ભોજન બનાવવું છે એ જીવતે જીવતા નથી બોઇલ વોટરમાં નાખે બોઇલ કરી નાખે ટોસ્ટ કરી નાખે રોસ્ટ કરી નાખે અને એને ભોજનની પ્લેટમાં ગોઠવીને લઈ આવે અને અજ્ઞાન પ્રાણીઓ એને પ્રેમથી હોશથી વખાણતા વખાણતા ખાતા જાય એકબીજાને બતાવતા જાય કે આ હોટેલનું આ સારું છે ને આ હોટેલનું આ સારું છે. હવે આપણે એવું કરી શકીએ ન કરી શકીએ, પણ નાની કે છે ભરેલા શાક બનાવ્યા સ્ટફ કર્યા અને ખાતી વખતે વખાણ કરીએ કે ના કરીએ, મરચા ચીર્યા નિમક ચોપડ્યું મસાલા છાંટ્યા એને ભર્યા વગાડ્યા અને પછી જયારે પીરસ્યા ત્યારે આપણે કોઈને કહીએ કે આ બહુ સરસ ચીજ છે, તો પેલામાં આમાં ફરક છે. ફરક એટલો કે પેલો માત્ર ત્રસ જીવ છે ને આ સાવર જીવ છે. પરમાત્માએ ક્યાંય એવું કીધું છે કે વેદના માત્ર ત્રસ જીવને જ થાય? કોઈ ડેરો મૂંગો આંધળો એવો માણસ હોય અને એને ચીરવામાં આવે એને મારવામાં આવે એને ફટકારવામાં આવે એની અભિવ્યક્તિ ન કરી શકે, કારણ કે અવાજ કાઢવાની તાકાત નથી, સર હાથ પગ બાંધેલા છે એ તરફડાટ બતાવી શકતો નથી, એ ચીસો પાડી શકતો નથી. તો એને અને આપણને બે ને એક સરખી વેદના આપવામાં આવે તો પીડા બે ની સરખી હોય છે જુદી જુદી, એક વ્યક્ત કરી શકે છે એક બીજો વ્યક્ત નથી કરી શકતો. તો જ્ઞાની મને તમને કહે છે તપ કરવું ન પડે, તપ સમજણ આવે જ્ઞાન આવે વેદના સંવેદના જાગે તો તપ થઈ જાય. અરે અનંતા જીવો, મારા એક જીવના ભોજન માટે હું આવા પ્રકારે તમને બધાને આટલી બધી પીડા આપું છું અને પીડા આપ્યા પછી પાછું એની પ્રશંસા કરું છું. તો આપણે પીડામાંથી તો નથી બચી શકતા, પણ પ્રશંસામાંથી બચી શકીએ કે ન બચી શકીએ? જૈન જગતથી જુદો હોય કોઈ એક મિલિટરી કેમ્પમાં થોડા વખત માટે પણ કોઈને ટ્રેન થવા મોકલો તો મિલિટરીમાં જોડાયા પછી એનું ચાલવાનું એનું બેસવાનું એનું ઉઠવાનું એને બોલવાનું બધામાં કઈ ફરક આવવો જોઈએ કે ના આવવો જોઈએ? આવી જાય કે ના આવી જાય? આવી જાય ને. આપણે આમાં કરતા ચાલીએ, આર્મી મેન ચાલતો હોય તો કેવી રીતે ચાલે? બધી ચાલ સીધી થઈ જાય, બધું રિધમમાં આવી જાય, બધું ડિસિપ્લિનમાં આવી જાય ને. એમ મારું ને તમારું જૈન કુળમાં જન્મ એટલે પરમાત્માનો આ મોટામાં મોટો મિલિટરી કેમ્પ છે, એમાં જન્મેલો શ્રાવક એનું બધું બદલાઈ જવું છે. ત્યારે આપણે જગતની સાથે લોલે લોલ કરવામાં ચાલીએ છીએ. બીજા બધા કરે એટલે આપણે કરવું ફરજિયાત નથી, અને કદાચ કરવું પડે ને મજબૂરીથી તો અંદરનું વિવેક ભાન જાગતું રહેવું છે. શું જાગતું રહેવું જોઈએ? અંદરનો વિવેક જાગતું રહેવું જોઈએ કે હું આ પ્રશંસા પાપની નથી કરતો, એની પીડાની નથી કરતો, એના ઉપર થયેલા અત્યાચારની નથી કરતો, માત્ર એક વ્યવહાર જગતને કારણે અમુક જગાએ મારે વ્યવહાર વચન કહેવું પડે છે, પણ એની અંદર માં શું ન પડ્યું હોય, આપણી અનુમોદના ન પડ્યું હોય. એટલે આપણે બધા એ શું સમજવાનું છે, પ્રશંસાની અપેક્ષા બહુ રાખવી નહીં અને પ્રશંસા કરાવવી પણ નહીં અને પ્રશંસા બને તો કરવી પણ નહીં. હા, એને મહેનત કરી છે, એને સ્કિલ ઘણી છે, એનામાં કળા છે, આવડત છે, એ સારું કુક કરી શકે છે, પણ એને જે બનાવ્યું એમાં જે સ્વાદ આવ્યો એમાં જે હિંસા છે એની જો આપણે પ્રશંસા કરીએ તો જ્ઞાની કહે છે એ કર્મ અતિ ગાઢું ને ચીકણું બચાય. એ સ્ત્રીએ એક મેલન છીલ્યું, ચીબડું છાલ ઉતારી, પણ એના કારણે એને છાલ ઉતરી એવો વ્યવહાર વાક્ય છે. નિશ્ચયમાં તો એની છાલ ઉતારીને ત્યારે એની કેટલી પ્રશંસા કરી કે મેં કેવી અખંડ છાલ ઉતારી છે, મેં કેવી અખંડ છાલ ઉતારી છે, મારા જેવી આવડત બીજા કોઈમાં હોય. પરિણામે એટલો રસ રહ્યો, પરિણામે એને એટલો ગર્વ થયો, પરિણામે એને એટલો આનંદ આવ્યો, એ કર્મ નિકાચિત બંધાઈ ગયું. અને જયારે ખંડક મુનિનો ભવ આવ્યો ત્યારે રાજાના નિમિત્તે એની શું ઉતારવામાં આવી? આખી છાલ ઉતારવામાં આવી. આથી પણ કેટલા પ્રાણીઓને આપણે આ 14મી અંધારસુને એમાં આવશે કે આપણા માટે આ દુનિયામાં લાખો લાખો પ્રાણીઓની ખાલ ઉતરે છે. આપણે જેટલું પણ લેધર વાપરીએ છીએ એ બધામાં જીવતા પ્રાણીઓની ખાલ ઉતારવામાં આવે છે. હું હ્યુસ્ટન ગઈ હતી ત્યાં આપણા એક પ્રેસિડેન્ટ હતા, એમણે કીધું કે હું જે કંપનીમાં કામ કરું છું એ કંપનીમાં જે અત્યારે મારો બોસ છે એ પોતે પહેલા એક વખત એક સ્લોટર હાઉસમાં બોસ હતો અને એમ અમેરિકા, અને ત્યાં એને એક વખત જોયું હતું, એને સર્વે કરવાનો હતો કે કામ બરાબર ચાલે છે કે નહીં. અને ત્યાં જઈને જોયું તો બધા ગાયોને બળદોને એનું ખાલ ઉતારવાનું કામ ચાલુ હતું. એ વખતે એ કહે છે કે બળદોને બધાને ચાર પગે હુક કરીને લટકાવ્યા હતા. આપણે લોન્ડ્રીના તેમાં ફરતી રેક હોય ને એની મેળા આગળ આગળ ચાલતી જાય એમ બધા જ ને હુંકમાં લટકાવ્યા હતા, ચાર પગે ઊંધા, અને એ બધા જીવતા હતા અને એની ખાલ આખી ઉતરતી જતી હતી. એ ખાલ ઉતર્યા પછી બીજા ડિપાર્ટમેન્ટમાં જાય, પેલા મારી નાખ્યા ડોકા કાપી નાખ્યા ને પછી ખાલ ઉતરીએ નહીં, કારણ કે પેલા મિલિયન મારી નાખ્યા પછી અમુક સમયે એની ખાલ એટલે કે સ્કીન ઉતારે તે સ્કીન હાર્ડ થઈ જાય, જીવન રખી નીકળી ગયો ને એટલે એની સ્કીનમાં પછી એની સ્કીનમાં લોહી પરિક્રમણ બંધ થઈ જાય, તે હાર્ડ થવા માંડે એટલે સોફ્ટ ને સોફ્ટ રે એટલે જીવતે જીવતા બળદની ખાલ થાય. અને એ જે બળદ રેસમાં ફરતા હતા એમાં યોગાનું યોગ એક બળદની સામે એની નજર ગઈ અને એ બળદ અને મેસ નહીં આ માણસની સામે જીવે છે. એ અમેરિકન બોસ કહે છે કે એ જે રીતે એ ઓક્ષ મારી સામે જોતું હતું, જે રીતે એની આંખમાં મેં વેદના જોઈ, જે રીતે એની પીડા જોઈ કે હું ઘરે જઈને ઊંઘી જ નથી શક્યો, મને સતત ને સતત એની આંખ દેખાતી હતી, સતત ને સતત એક મારી સામે તાક્યા કરતો હતો. અને ખરેખર એ માણસ કતલખાનામાં કદી પાછો પગ ન મૂકી શકે એને રિઝાઇન કરી દીધું અને પોતે પણ શું કર્યું માંસાહાર બધો છોડી દીધો. પણ કહેવાની વાત એ છે કે આપણે પ્રત્યક્ષ જોયું નથી ને એટલે આપણને ખબર નથી, પણ આપણી નાની નાની વસ્તુ, નાની નાની આપણી બેદરકારી, આપણે નાના નાના આકર્ષણો, આ બધામાં આપણે કેટલી મહા 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 હિંસાના ભાગીદાર બની જાય છે. આ વેદના આપણા નિમિત્તે કોઈને આવે તો એના નિમિત્તે આપણે એવી જ વેદનાઓના અનંતા ભોગ કરવા પડે, કરવા પડે કે ના કરવા પડે. કુદરતનો કાનૂન વિચારો કે આપણે જે કર્યું એ આપણે અવશ્ય ભોગવવું પડે, તો આપણે બચવું છે. આવા સામાન્ય વસ્તુ હતી, આવી પ્રાથમિક વસ્તુ હતી જેમાં આપણે ભૂખ્યા નથી રહેવાનું, તરસ્યા નથી રહેવાનું, જેમાં આપણે જંગલના જોગી થઈને ઘર ત્યાગ કરીને પરિવાર ત્યાગીને ત્યાં ચાલ્યા નથી જવાનું. એક થોડીક નજર ખુલી રાખીએ, થોડીક દ્રષ્ટિ ખોલીએ, થોડો વિવેક સમજીએ, થોડુંક વિતરાગનું વિજ્ઞાન સમજીએ તો આપણે કેટલા અનર્થાદનથી બચી જાય, કેટલા પાપથી બચી જાય. એટલે ભોજનના તપ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે માત્ર ભૂખ્યા નથી રહેતા, આવા અનંતા જીવોને અભયદાન આપીએ છીએ. આજે હું નહીં ખાઉં, આજે તમે એક એક ઉપવાસ કરો છો ને એક એક ઉપવાસ વધતો જાય છે. એમાં જ્ઞાની કહે છે તમારા તપનો મહિમા વધતો જાય છે કે આવી ભૂખ મારીને પણ હું આજે આટલા જીવોને, આપણું એક પણ કોળિયો એ લોહીનો કોળિયો છે. શું છે? લોહીનો કોળિયો છે, એનો રંગ નથી દેખાતો, બાકી લોહી નીકળતું છે અંદર. ગમે તે ચણા લ્યો, મગ લ્યો, ગમે તે કઠોળ લ્યો, આજે આપણને કોઈ એક તપેલામાં માંડે પૂરી દે અને ત્યાર પછી નીચે આગ લગાવી દે, આપણે અંદર બફાતા જાય, શેકાતા જાય, તળાતા જાય તો આપણી શું હાલત થાય? આ કેમ જાય જીવો પ્રત્યે આપણે આ બધું કરવું પડે કે ન કરવું પડતું? એક કઠોળ મુઠ્ઠી મગ ખાઈને આંબેલ કરવી હોય ને તો પણ ઓછામાં ઓછા સ્વો જીવને ચેતેન્દ્રિયના મગના જીવને બાફવા પડે છે, નીચે અગ્નિ ચેતાવવો પડે છે. અગ્નિના જીવ, પાણીના જીવ, વાયુના જીવ, વનસ્પતિના જીવ, આ સાવરના જીવો પ્રત્યે તો આપણો વ્યવહાર એવો છે કે આપણે અનહારી બનીએ, જીવન વિહોણા બનવું છે. આપણે જીવન નથી જોઈતા, જન્મ નથી જોઈતો, અજન્મ બનવું છે. જન્મ આવશે તો શરીર આવશે, શરીર આવશે તો ભોજન જોશે, ભોજન જોશે તો આ સાયકલમાં ગુટાવવું પડશે. એટલે જયારે તપ કરીએ ને ત્યારે નૌકાર સહિત નૌકાર થી યાદ રાખવાનું છે કે મારા પરમાત્મા પંચ પરમેશ્વરી તમે જે રસ્તે ચાલ્યા એ રસ્તે ચાલવા હું આજે પેલું કદમ ઉપાડું છું. તો આપણા ભોજન ની અંદર આપણે જયારે આત્મગૌરવ નું આત્માનું ગૌરવ ભૂલીએ અને શરીર નું લક્ષ્ય રાખીએ એટલે સિદ્ધપદ ની વિરાધના થાય અને જયારે જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીર્ય એના ભાવ ને છોડીને આપણે જ્ઞાન માં અણસમજણ લાગ્યા ભોજન માં રંગાઈ ગયા પરસ્પર પ્રશંસા કરી વાવ ડેલિશિયસ હા વોટ અ બ્યુટીફુલ આ બધા ઉદ્ગાર શું સૂચવે છે? આપણું પાગલપણ સૂચવે છે, અંદર ની આસક્તિ સૂચવે છે. અને જગત ના માર્ગે નાની કે છે જગત ના કાચ ના યંત્રે ખરી વસ્તુ નહીં ભાપે ન તારા કે ન થારા ની ચરાય સંગતે રેજે ગુજારે જે સિરે તારે જગત નો નાથ તે સેજે. તમે સ્કૂલ માં ભણ્યા હશો પેલા ગુજરાતી કવિતાઓ હતી ને એ પણ જ્ઞાન થી ભરેલી હતી. ત્યાં જગત નું કાચ નું કેલિડોસ્કોપ કેલિડોસ્કોપ માં આપણે મંગળી ની આ તૂટેલા ટુકડાઓ મૂકતા અને શું સુંદર આકૃતિઓ રચાઈ જતી હોય ત્રણ કે ચાર ટુકડા પણ આકૃતિ કેટલી રચાય એવો આ સંસાર છે. એવા આ રંગીન મેઘ ધનુષ્ય છે. આ સ્વાદ જીભમાં છે વસ્તુમાં નથી. કોઈને રેડિયેશન આપ્યા હોય કોઈને કોઈ દર્દ આવ્યું હોય કીમો વગેરે ચાલ્યા હોય અને ત્યાર પછી એને ગમે એવા મનગમતા ભોજન આપે તેને સ્વાદ આવે છે. તો સ્વાદ ભોજનમાં છે કે આપણી જીભમાં છે? આપણી જીભમાં. આપણી જીભમાં પણ માત્ર સ્વાદ ઓળખવાની તાકાત છે. માણે તો આ પાગલ મન માણે છે. માણે છે કોણ? મન માણે છે. જીભ માણતી નથી. એ જીભ તો નોંધે છે. જીભ ખાલી એટલું જ કહી શકે કે આ ખાતું છે પણ હું ખાતું જ ભાવે મને મીઠું જ જોઈએ મને તો આ જ જોઈએ કડવું ના જોઈએ એ જીભ બોલે તો કોણ બોલે? મન બોલે છે. તો આ મનને જીતવાનો માર્ગ એટલે તપનો માર્ગ. ઈચ્છા નિરોધ મહાતપ. ઈચ્છા કોણ કરે છે? મન કરે છે. તો મનને રોકવી એટલે આપણો તપ થાય છે. તો તપની અંદર આપણે પંચાચારની આરાધના કરવાની છે. શેની કરવી છે? જ્ઞાનની દર્શનની ચારિત્રની તપની ને વીર્યની. હવે ભોજનની પૂર્વ પર્યાય પશ્ચાત પર્યાયનું ચિંતન એ પંચાચાર. પૂર્વ પર્યાય એટલે શું? ભોજન પહેલા શું હતું? ભોજન પહેલા કદાચ માટી હતી પણ બન્યા ને એ પરિવર્તન છે. આપણે અનાજ આવ્યું અનાજ ખાધું ત્યાર પછી ખાધા પછી એ ખાવાનું ક્યાં સુધી આપણા મોઢામાં રહેવાનું? માત્ર જીભનો અને ગળાનો અંતર કેટલું એનો ટાઈમ કેટલો? અહીંયાથી ખાધું અને ગળા સુધી પહોંચ્યું અને ગળામાંથી નીચે ઉતરી ગયા પછી પાછું નીકળે તો સામું પણ જોઈએ. ગમે એવું મનગમતું ભોજન હોય તેની એનો ટાઈમ કેટલો? એનો ટાઈમ સ્પાન કેટલો? ગળાથી ઉતર્યા પછી એની પર્યાય જોવી પણ ન ગમે. ઉલટી રૂપે નીકળે કે મળ રૂપે નીકળે આપણે પણ એની સામે નથી જોવાના. તો આટલા ઊંચા કાળ માટે આટલા ઈ લેન્થ જેટલા સમય માટે આપણે કેટલા આસક્ત બનીએ છીએ ભોજનમાં. જયારે ન ભાવે ને ત્યારે વિચાર કરવો કે કેટલી કળ છે ભાવવા કે ન ભાવવાની. એક મોમેન્ટ આ ચીજને ગરમ ઠંડુ પણ કેટલી વાર રાખવાનું બે? ચાનો ઘૂંટડો ભર્યો અને ગળે ઉતાર્યો એની વચ્ચે ટાઈમ કેટલો? પણ ઠંડો ચા તે ડોલું પર આવે એટલે આ ક્યાં જવાનો? માઇક્રોવેવમાં. બરાબર ને? આપણે બધા કેવા છીએ? કોલ્ડ ટી પીવાય પણ ટી કોલ્ડ ના પીવાય. આપણા સ્ટાન્ડર્ડ તો જુઓ, કોલ્ડ કોફી પીવાય પણ કોફી કોલ્ડ ના પીવાય. આ કઈ જાતના સ્ટાન્ડર્ડ છે? કેવા મન સાથે સ્ટાન્ડર્ડ બાંધ્યા છે આપણે? જીભને સ્ટાન્ડર્ડ નથી, મનને સ્ટાન્ડર્ડ છે. મન થી જીતે જીત રે મન થી હારે હાર. આપણે આજે કુંઠુજીને યાદ કરીએ. મનડું કિમહી ન બાજે કુંઠુજી ન મનડું કિમહી ન બાજે. કુંઠનાથ ભગવાન ની સ્તુતિ કરતા કરતા આનંદજી મહારાજ અવધૂત યોગી પણ કહે છે કે આ મનડાને કેમ કરીને નાખવું? મનને નાખવું હોય તો એકમાત્ર જીન વચન પર્યાપ્ત છે. પરમાત્માના માર્ગની શ્રદ્ધા થાય, પીડા દેખાય, વેદના દેખાય, તરફડાટ દેખાય અને એનો વિપાકનો વિચાર આવે. વિપાક એટલે પાકી જાગે જયારે મારું કર્મ, એ પછી મારું શું થશે? અત્યારે પાણી ખાલી આપણે ઉકાળીએ છીએ ને ઉપવાસમાં પીવાના માટે, તો પણ આપણને વિચાર આવે કે આટલા પાણીના જીવો, જે જીવો તમને તપેલામાં પૂરું છું, તમે અત્યારે અંદરમાં જીવો છો, સંવેદના છે, ચેતના છે, આપણા માતા પિતા પણ એમાં હોઈ શકે. એકેન્દ્રિયમાં જાય કે ન જાય? કોઈ પણ મનુષ્ય મરીને એકેન્દ્રિયમાં જાય કે ન જાય? આપણું કોઈ સંતાન મૃત્યુ પામ્યું હોય ને એ પણ જઈ શકે એમાં. એ બધા જીવંત છે અને આપણે એને ઉકાળીએ છીએ. ગેસ ચાલુ કર્યો, આપણી પાસે ઘણી જાત જાતની કેટલો આવે છે ગરમ કરવાની, એ કેટલ મેં હમણાં જોઈ, વચ્ચે સ્ટીલનો બોલ છે હાફ બોલ અને ટ્રાન્સપરન્ટ ગ્લાસની કેટલ છે, એમાં જયારે પાણી ગરમ થાય છે એ 400 ડિગ્રી એ પેલું વચ્ચેનો લોખંડનો બોલ એ ગરમ થાય છે, એના ઉપરથી પાણી પાક થાય છે, એ પાણીના પરમાણુ ઉપર જાય છે, ગરમ થાય એટલે ઉપર જાય છે. એક જીવ તરફડે છે, એ છટકી શકે? એ ભાગી શકે? એ શું કરી શકે? એને ઉકળી જવું પડે, એને દાઝવું પડે, એને બળવું પડે, એને જલવું પડે. ત્યારે આપણે આ ઘૂંટ પાણી પીએ છીએ, અચેત પાણી પણ આપણને આટલા પાપથી થાય છે. આપણું જીવન કેવું છે આ વિચારીએ ને તો આપણાથી તપ થાય છે, તો આપણને ભાવ આવે. અરે જીવ એક બી તો બચી જા, એક ટંક તો બચી જા, એક દ્રવ્યમાં તો બચી જા, તારાથી જે થાય તે કરી લે. આ સમજણ સાથેનું તપ માત્ર ને માત્ર મનુષ્ય ભોવમાં અને એ પણ જીવના શાસનમાં કરશે. બાકી બાલ તપ તો અનંતા કરે. દેવદેવીને મનાવવા માટે માનતાઓ માની, મારા દીકરાનું આ થાય, મારી દીકરીનું આ થાય, મારા હસબન્ડનું આ થાય, મારા બિઝનેસનું આ થાય, ને મારી આ માન્યતા પડે, મારી આ માન્યતા પડે, આ બધા તપ કરીએ, એમાં કોઈ કરુણાભાવ નથી, એમાં કર્મક્ષયનો કોઈ ચાન્સ જ નથી. માત્ર ને માત્ર બાલ તપ વડે કષ્ટ વેઠીને કદાચ આપણને કશું પુણ્ય વડે પ્રાપ્ત થાય, એ પ્રાપ્ત થયેલાને પાછું ભોગવીએ એટલે એનું પાછું અનંત ગણું પાપ બંધાય. આ સાયકલમાં હું ને તમે અનંત વખત 9 ગ્રેડેક્સ સુધી જઈ આવ્યા. તપ કરી આવ્યા, પુણ્ય કર્યું હશે, પણ ત્યાંથી શું પાછું? આજે નિગોદના ઘરમાં ને નરકના ઘરમાં, નિગોદમાં જઈને ભગવાનને પૂછો કે ભગવાન આ નિગોદમાં બેઠા ક્યાંથી આવ્યા, તો ભગવાન શું કે છે? આમાં કેટલાય 14 પૂર્વી પણ બેઠા છે, આમાં કેટલાય દેવલોક રિટર્ન પણ છે, કેટલાક વાસુદેવ રિટર્ન પણ છે, ચક્રવર્તી રિટર્ન પણ છે, પણ આમાં જીનના શાસનનો એક પણ સભ્ય ન હોય. નરકમાં ને નિગોદમાં કોણ ન જાય? જેને એકવાર સમ્યક દર્શન થયું, તેણે એકવાર શ્રાવક વ્રત કે સાધુ વ્રત ગ્રહણ કર્યું, એ જો સમ્યક દર્શનમાં કે સાધુ વ્રતમાં કે શ્રાવક વ્રતમાં હોય અને જો એનું મૃત્યુ થાય તો એમાંનો એક પણ નર્ક કે નિગોદમાં ન હોય. આ સુગતિના દરવાજા બંધ કરાવનારું એવું આ તપ, એ સિંહાસનનું અણમોલ વરદાન છે. તો આપણે મિથ્યાત્વ વ્રતમાં કસાય અને યોગોનું પ્રવર્તન, મિથ્યાત્વ હોય, અવ્રત હોય, પ્રમાદ હોય, કસાય હોય અને મન વચન કાયાના યોગ વડે મોહ દશા હોય, એટલે આપણે ઉપાધ્યાયની વિરાધના કરી કહેવાય. કોની વિરાધના કરી કહેવાય? ઉપાધ્યાય ભગવાન સિંહાસનમાં મને ને તમને આ 5 અપાય, 5 દુઃખના કારણ, 5 સંસાર વૃદ્ધિના કારણ, એનો જ મહિમા સમજાવીને આપણને સન્માર્ગનું જ્ઞાન આપે છે. તો જ્યારે આપણે આની બહાર ચાલ્યા જઈએ ત્યારે આપણે કોનો અભિનય કર્યો કહેવાય, કોની અસાધના કરી કહેવાય? ઉપાધ્યાય પદની. અને ભોજન કરતા કરતા સાવધ્ય યોગમાં રહ્યા. સાવધ્ય યોગ એટલે પાપકારી યોગ. આ કાચું ખાધું, સચેત ખાધું, ભોજન કરતા કરતા પ્રશંસા કરી, વારંવાર ખાવાની ભાવના કરી, આજે તો ખાધું પણ પાછું મનમાં વિચાર આવે ને કે બીજી વાર અહીંયા આવશું ને ત્યારે અહીંયા જ ખાવા આવશું, હવે પાછા આવીએ કે ન આવીએ, પણ એની સાથે શું બંધાઈ ગયો? નાટો બંધાઈ ગયો. આટલું ચાલુ ને ચાલુ, એ જેટલી વિરાધના થાય ત્યાં જેટલી હત્યા થાય. આપણે ફાઈવ સ્ટાર હોટલમાં જઈએ ત્યાં ભોજન કરી, એ વખતે આપણો આશ્રવ માત્ર જેટલું ભોજન ખાધું એકલા નો આવે કે આખી હોટેલ નો આવે કે ના? એટલે પેલાના વખતમાં આપણે પરિશો આવે એટલે બધા દરવાજા બંધ કરતા. તમારા મધર ને યાદ કરશો તો મા એમ કેતી કે મારે એકય ઘર ખુલ્લું નથી. શું કેતા? કોઈના ચૂલાની ગાદી મારે લેવી નથી. ના તો બે વાર કોક ને જમાડ્યા ત્યાં ત્રીજી વાર પૂછીએ કે જમવા ક્યારે બોલાવો છો હોય ને બેન. એમાં ત્રણ ચાર વાર જમાડી લીધા અને પછી ત્યાં સુધી મેં જમવા ન બોલાવ્યા તો આવતી પાર્ટીના નામ આવશે. બરાબર ને બેન? એટલે જમાડતી વખતે જમવા જવાનું પાકું કરી નાખું. આ સૌ ચાલુ વિચાર કરીએ કેવા સંસારમાં આપણે જીવીએ છીએ, કેવી અજ્ઞાનતા છે આપણી. વ્યવહાર નિભાવવો પડે, સમાજમાં જીવવું પડે, પણ આસક્તિના તંતુ અને આશ્રવના તંતુ ખાતા પહેલા વધારી દે છે. સચિન શાસન વિવેક નું શાસન છે. એટલે આવી પાંચ પદની વિરાજના એ પાંચ વિરાજના છે, એ અમંગલરૂપ છે. એટલે ભાવ અહિંસા વિનાની ક્રિયા પાપ એવી રીતે નાશ કરે. એટલે ભાવ અહિંસા પૂર્વક નું જે તપ આપણે કરીએ એ તપ, પછી ઉપવાસ હોય, એકાસણું હોય, આયંબિલ હોય, બાર પ્રકારના ભગવાને જે તપના ભાવ બતાવ્યા એમાંનું કોઈ પણ હોય તો એ આપણા મોક્ષનો માર્ગ આપણને પૂરેપૂરો પ્રાપ્ત કરાવી દઈએ. હવે સામાન્યમાં સામાન્ય અન્નસ્તન એટલે ઉપવાસ. તો ભગવાનને પૂછીએ આપણે, ભગવાન ઉપવાસ એટલે શું? તો કે જયારે જે માગે તે ન આપવું, જે માગે તે ન આપવું એનું નામ અંતર. આપણે આજેનું શરીર માગે, મન માગે એટલે એને નહીં આપવાનું. અને જે માગે તેટલું ન આપવું, મન માગે તેટલું ન આપવું એનું નામ ઉણોતરું. બરાબર ને? મન કે તારે બે રોટલી ખાવી છે, બે ન આપી ને પૂણા બે આપી તોય ભગવાન કે તારી ઉણોતરી. એક કોળીઓ ઓછું આપ્યું ને આમાં આપણને કાંઈ થઈ જાય, એક કોળીઓ ઓછું ખાય તો ન થાય. કદાચ એક દિવસ ન આપ્યું તો અનશન થઈ જાય, પણ કદાચ એને અનશન એટલે ઉપવાસ ન કરી શકતા હોય તો આજ નક્કી કર કે જેટલું માગે ને એટલું નહીં આપવું, ને માગે તે ન આપવું એનું નામ રસ પડી ગયા. માગે ને ન આપવું એનું નામ અનશન, જેટલું માગે એટલું ના આપવું એનું નામ ઉણોતરી, અને જે માગે એટલું ના આપવું, જેટલું માગે એટલું ના આપવું એનું નામ, જે વસ્તુ માગે એ ન આપવું એનું નામ રસ પડી ગયા. અને જયારે જયારે માગે ત્યારે ત્યારે ન આપવું એનું નામ વૃત્તિ સંશે. આમાં કઈ અઘરું છે? આસતભાઈ સવારે માંગ્યું તમે સવારે નહીં આપ્યું, બપોર પછી આપીશ તો વૃત્તિ સંકેત થઈ ગયો ને, દ્રવ્ય ત્યાગ થઈ ગયો ને. ભગવાન કહે છે કાલે આટલી કઈ શક્તિ હોય તો આટલાથી પણ શરૂ કર. એક કોળિયાની ઉણોતરીથી શરૂ કર, એક માસ સમજ સુધી તું પહોંચી શકશે. ચીપે ચીપે સરોવર ભરાય એમ કોળીએ કોળીએ તપ વધે. શું થાય? એક એક કોળિયા ઉપર જો આપણો કચરો લાવતો જાય તો આપણું તપ વધે. આવી ભાવના સાથે પરમાત્મા એ બાર તપ આપણને બતાવ્યા છે. એ બાર તપ માંથી જેટલા પણ તપ આપણાથી શક્ય હોય એટલા તપ આપણે કરી અને આરાધના કરીએ. હવે આપણે આપણા પાછા 14 નિયમની તરફ આગળ વધીએ છીએ. એટલે વિતરાગ પ્રભુની આજ્ઞામાં આવવા માટે જે આપણા 14 નિયમ છે, એ 14 નિયમ ની અંદર ગઈકાલે આપણે સચેત ત્યાગ ની વાત કરી હતી. એ સચેત ત્યાગ માં કાચું મીઠું, પીવાનું પાણી, લીલા કાચા શાકભાજી અને સવારે આપેલા ના બે ઘડી સુધીમાં ખવાતા ફળો, સૂકો મેવો એની વાત કરી હતી. અને આગળ સ્ત્રીમાં બતાવ્યું છે કે કાચી સચેત ચીજથી જે આપણે રાખી છે એનાથી વધારે ખાવી નહીં. આઈસ્ક્રીમ, બરફ આ બધા પણ સચેતમાં આવી જાય. શું આવી જાય? એમાં જે આઈસ છે ને એ ગમે એવો ઉકાળેલા પાણીનો મૂક્યો હોય ને તો પણ ત્યારે આટલું ઠંડુ થાય એટલે એની કાચી સચેત કરી જાય. એટલે એમાં ઉકાળેલા પાણીનો આઈસ હોય ને તો પણ આઈસ બધો સચેત જ ગણાય. આઈસ્ક્રીમમાં પણ પાણીનો ભાગ હોય છે અને એમાં પણ આઈસ ની કણી જામી જાય છે તો એ પણ સચેત વસ્તુમાં આવી જાય. ત્યારે આપણે આખે આખું સફરજન, ચીઝ, પ્લમ વગેરે જો વૈજ્ઞાનિકમાં સાયન્સમાં આપણને એમ કહેવામાં આવે કે ફ્રૂટ કેવી રીતે ખાવા, આખે આખા ખાવા, સમારવાની આપણે કે એન્ટી ઓક્સિડન્ટ, એમાં જેટલું સચેતપણું વધારે એટલું અંદર ઓક્સિજનનું પ્રમાણ આપણને મળે. પણ સાયના દિશા દીક થાય છે ને તેમને જીવંત તત્વ છે. એટલે કદાચ થોડું ઓછું મળે ને તો ચાલશે, પણ જો સંભવિત હોય તો સમાર્યા પછી બે ઘડીએ ખાવા, અને ન જ ખવાય તો પછી આપણે કેટલા ખાવા એનો આધાર રાખવાનો છે. અને હવે બીજું આવ્યું દ્રવ્ય. દ્રવ્ય એટલે જમવામાં એક છે ટાઈમ, આપણે જેટલા પદાર્થો ખાવાના, એક બનાવેલી ડીશ તો કન્ફ્યુઝ નહીં થતા. આપણે દ્રવ્ય ધારણા આપણા પોતાના નિયમન માટે, આપણા કંટ્રોલ માટે, આપણા સંયમ માટે કરીએ છીએ. મેં ઓછામાં ઓછા રાખ્યા એવું જગતને બતાવવા માટે નથી કરતા. એટલે ક્યાંય ભેળસેળ કરીને એક દ્રવ્ય બનાવી નાખવું એવો ભાવ કરવો નહીં. મનની અંદર કે મારે ત્રણ જ દ્રવ્ય રાખ્યા, પછી આ ભેગું ગણાય, આ ભેગું ગણાય, એ નાના બાળક ને કહે. એ બાળક નાનું છે, અમે નાના હતા, પાઠશાળામાં અમને શીખવવામાં આવતું કે દ્રવ્ય તપ કરો. આ દ્રવ્ય તપ એટલે ઘણા જાણતા હશે, એક પહેલે દિવસે એક દ્રવ્ય, બીજના દિવસે બીજું દ્રવ્ય, ત્રીજના દિવસે ત્રણ દ્રવ્ય, એટલે કે એમ 15 સુધી ચડવાનું, પછી 15 થી પાછું ઉતરવાનું. 15, 14, 13, 12, 20 પણ એ વખતે નાના બચ્ચા હોય એટલે બાળકો ભૂખ્યા ન રહી શકે, તો પણ એને ટ્રેન કરવા માટે એને ખીચડી મૂકે ને, તો એમાં શાક પણ નાખી દે, જરૂર પડે તો અથાણાનું ગુંદુ પણ નાખી દે, એટલે બાફવા વખતે જ મૂકી દે. પણ એ કોના માટે હતું? બાળકો માટે છે, આપણા માટે નથી. એટલે એ ખીચડી એના માટે જ દ્રવ્ય કહેવાય, પણ બાળકને બધું મળી જાય અને બાળકનું પેટ પણ ભરાઈ જાય. પણ એ વખતે એને વૃત્તિ સંક્ષેપ થાય, ઈચ્છા ઉપર રોક આવે. એટલે આપણે માટે તો જે ભોજન બન્યું એમાં તમે ઊંધિયું બનાવ્યું હોય તો પણ એક દ્રવ્ય કહેવાય, અને એકલું દૂધીનું શાક હોય તો એને એક દ્રવ્ય કહેવાય. મેઇડ પ્લેટ દહીં વડા છે, ફેર છે, એ તમારી પાસે બનીને આવે તો કયા ફોર્મમાં આવે એને એક દ્રવ્ય ગણવાનું છે. નહીં તો વાણિયા એટલા પાકા છીએ આપણે કે આજે ત્રણ વસ્તુનો આધાર રાખો, પછી ચટણી હોય, સેવ મમરા હોય, અને અંદર મૂકવાની કઈ પદાર્થ હોય, એ ત્રણ નું પછી આપણે સેવ પૂરી બનાવીએ અને ભેળપુરી બનાવીએ, ચાટ નું બીજું બનાવી નાખીએ, અને કઈક મેં તો આ ત્રણ જ દ્રવ્ય નો આધાર રાખ્યો છે. પણ ત્રણ માંથી 23 વસ્તુ બનાવીને ખાઈએ, નહીં તો તમે લોટ ગોળ ને ઘી, પછી સુખડી બને, એનો લાડુ બને, એની ભાખરી બને, બધું બની જાય. એટલે એના અંદર ના પદાર્થો ને નથી ગણવાના, બનેલી એક વસ્તુ એટલે એક દ્રવ્ય. પછી ઉપર જુદું લેખો કે એને બીજું ગણવાનું. એટલે દ્રવ્ય આપણે ધારવાના છે કે આ દ્રવ્ય એટલે પદાર્થ. પદાર્થ કેટલા પદાર્થો નો આજે હું ભોજન તરીકે, ખાવા તરીકે ઉપયોગ કરીશ? દાળ, શાક, રોટલી, ભાત, પછી એક બોલ માં ભેગા કરીને મૂકી દીધા, એ નહીં ચાલે. એમાં તમે એને એક નહીં ગણતા, જે બનેલું એક્ઝેક્ટલી એક હોય એને એક ગણવાનું છે. તમે લાડુમાં પછી કાજુ, દાળ, કિસમિસ, જે પણ ઇલાયચી વગેરે જે પણ નાખ્યું હોય તો એ લાડુ એક જ કહેવાશે. પણ પછી કાજુ ખાધા, થોડા કિસમિસ ખાધા, તો એ બધા ઇન્ડિવિજ્યુઅલ થઈ જશે. ફ્રૂટ સલાડ એક ગણાશે, પણ ફ્રૂટ જુદા જુદા ખાધા તો એને દ્રવ્ય ગણશે. પછી ખોરાકમાં આપણે હમણાં બીજો પ્રશ્ન એ આવશે કે દવાને ગણવી કે ના ગણવી, શું કહેશે? કારણ કે આજકાલ તો આપણે એવા બધા નસીબદાર છીએ કે જેટલા ભોજન ના દ્રવ્યો એટલા જ દવાના દ્રવ્યો. પેલા આચાર નો ડબ્બો રહેતો ટેબલ ઉપર, હવે આચાર બંધ કર્યા ને બધાને મેડિસિન નો ડબ્બો રહે. એક બાજુ ડ્રાય ફ્રૂટ નો ડબ્બો હોય, બીજી બાજુ મેડિસિન નો ડબ્બો હોય. ડ્રાય ફ્રૂટ બે કે ત્રણ ખવા થાય, પણ બે મેડિસિન મુઠ્ઠી ભરીને ખવાતી હોય છે. આપણે થોડો ખોરાક માં ઘટાડો કર્યો ને બેન, પણ મેડિસિન માં બહુ વધારો કર્યો. આપણા વડીલો છે ને આખું ભોજન ની થાળી પૂરી ખાતા, રોટલી, દાળ, ભાત, શાક, નમકીન, મીઠાઈ. મારવાડ માં તો ભાઈ ચાલે જ નહીં, રોજ નમકીન ને મીઠાઈ આપે. હવે આજે બધા અમે નમકીન નથી ખાતા, અમે મીઠાઈ નથી ખાતા, પણ પછી ઉપરથી દવા કેટલી ખાઈએ છીએ. ત્યારે ભોજન આરોગ્યની દ્રષ્ટિએ થાતું, શું થતું બેન? આ બધા ની પાછળ સાયન્સ હતું કે બારણ તમારા જીવનમાં આપણું શરીર જે બનેલી છે એમાં 6 રસ આપણા શરીરના ભોજનના પદાર્થમાં સમાવાય જાય, અને એના વડે શરીરની પુષ્ટિ થાય અને આરોગ્યના નિયમ પણ સચવાઈ જાય. હવે આપણને એમાંથી તો કડવો રસ અને કસાયેલો એટલે સુરો, આ રસ આપણે લેતા જ નથી. 6 રસમાંથી આપણે 2 રસ છોડી દીધા છે, કડવો ને સુરો. એટલે હવે પછી આપણે શું કરવા પડે, મેથી ના પાતળા સવારે ભરવા પડે છે ને. પેલાના વખત માં આચાર બનતા, એની અંદર રાય મેથી ના પૂર્યા મૂકવામાં આવતા હતા, અને આચાર નું પ્રમાણ ખાવામાં કેટલું રહેતું, એક કટોરી નીકળે, એક કટોરી એમાંથી આખા ઘર ના ખાય તો પણ આખી કટોરી પૂરી ના થઈ જાય. ને હવે તો બહુ ભાવ્યો, બહુ ભાવ્યો, કોઈની કટોરી ખાલી કરી નાખે રાતે આખી, ત્યારે કઈ ખાવા મળે જ ને. એટલે કોઈકને ઘરે ગયા તો તૂટી પડ્યા, પાછા પૂછી ગયે કે બીજી વાર તું બનાવે તો મારા માટે થોડું વધારે કરો. એક પંડિતે વાત કરી હતી કે એમાં પાછો આપણો ઈગો કેટલો ખબર, એક બેન ને ઘરે ગોળકેલી ખાધી અને પંડિતજી એના ગોળકેલી બહુ સરસ હતી, એટલે એને લાગ્યું કે આની ગોળકેલી, એટલે કે બેન તમારી ગોળકેલી બહુ સરસ છે. એટલે પછી બીજે ઘરે ગયા ને તો બીજે ઘરે ગોળકેલી હતી બરાબર એના જેવી જ હતી. એટલે પંડિતજી એ બોલ્યા, આપણે ધીરુભાઈ પંડિત ની વાત નથી, એટલે બીજા પંડિત ની વાત છે. તેને કીધું કે બેન તમારી ગોળકેલી બરાબર ઉર્વશી બેન જેવી છે. ગુડવાલા આચાર બનતા, તો ગુડવાલા આચાર, તો કે તમારી ગોળકેરી બરાબર ઓલા બેન ને ઘરે જમ્યો એવી જ છે. એટલે ઓલા બેન ને ખબર પડી કે મારા જેવી ગોળકેરી એને ઘરે છે. એટલે જયારે એને ખબર પડી ને ત્યારે એને કીધું કે ગોળકેરી તો તમારા જેવી એને તો બનાવતા શીખી ગયા છે. એટલે કે ના ના, રેસીપી મારી આગળ શીખ લીધી છે. શું કીધું? રેસીપી એને મારી આગળ શીખ લીધી છે. એટલે એટલું પણ આપણે કહી ન શકીએ કે આપણને આપણે આવડે છે તો આપણા જેવું બીજા કોઈને આવડે છે એ પણ આપણે સાંભળી ન શકીએ કે રેસીપી મારી આગળ લીધી છે. પછી ખબર પડી કે બે જણા એક જ બ્રાન્ડ વાપરતા હતા, રેસીપી કોઈ નથી, એક જ બ્રાન્ડ વાપરતા હતા, પણ બે છુપાવ્યું હતું, કોઈને કીધું નતું કે અમે આ બ્રાન્ડ વાપરીએ છીએ. લેબલ કાઢી નાખે ખાલી અને પછી સેમ પોતાનો લાગી જાય છે, બોલે જ નહીં ક્યાંય સુધી કે એમાં શું શું નખાય. અને સિક્રેટ છે, આપણે સિક્રેટ આ બધું આપણને અહીંયા બહુ જોવા મળે. પેલા તો ઘરે બોલાવવામાં આવતા, વડીલો હોય ને, અરે બેટા મને બોલાવજે, હું તારે ઘરે આવીને તને શીખડાવી દઈશ. આજે તો કેટલું માન માંગે રેસીપી શીખવવી હોય તો, બરાબર ને? બને કે ના બને આવું બેન, કહેવાની વાત એ છે કે પૂર્વે આપણા ભોજનની વ્યવસ્થા જે હતી ને એ દ્રવ્ય ગણતરી માટે નહોતી, પણ એની અંદર એક બેલેન્સ હતું, એક શારીરિક લક્ષ હતું, અને શારીરિક લક્ષની સાથે ભોજનની વ્યવસ્થામાં પણ સુરુચિ, એટલે કે ભૂખને પણ ઉત્તેજિત કરી શકે. અને જ્યારે એક જ પદાર્થ એવો હતો કે ઘરમાં સાંજના પહેલાના વખતમાં લીલોતરીનું એટલું ચલણ નહોતું, દરેકને ત્યાં આટલી લીલોતરી જોવા ના મળતી, સાંજે થેપલા કે ઢોકળા કર્યા હોય છે તો મોટે ભાગે તેની સાથે ખવાઈ જતું, આચાર સાથે ખવાઈ જતું, બીજી તેની જરૂર ના પડતી. એક જ વસ્તુ કેટલા બધા કામ પૂરા કરે, મુસાફરીમાં પણ ચાલે, ભોજનમાં બીજું કશું હોય ન તો ચાલે, આર્થિક સ્થિતિ નબળી હોય તો પણ ચાલે, બધાનું અંદર સચવાઈ જતું. એટલે આપણે આપણા પૂર્વજો કરતા બહુ ઓછા દ્રવ્ય ખાય છે એવો સંતોષ માનવો નહીં, કારણ કે દ્રવ્ય ઓછા કરીને દવાના ડબ્બા વધાર્યા છે. ખાવાનું હતું, એમાં આરોગ્યનું લક્ષ હતું, એની વ્યવસ્થા એવી હતી. અને ડોક્ટરો પણ કહેતા કે જ્યારે તમે ભોજન કરો ત્યારે એની અંદર શારીરિક જરૂરિયાત પૂરી થઈ જાય એ મહત્વનું છે, સ્વાસ્થ્ય કેટલા છે એ મહત્વના નથી. અને હમણાં તો અનિલ અંબાણી અને અમિતાભ બચ્ચન એની ડાયટ વિશેની એક છે, એ ડાયટ વિશેને હમણાં એક ટિપ્સ આપી છે, હેલ્થ ટિપ્સ. એમાં એને કીધું છે કે અમારા જેવા એક્સપેન્સિવ ડાયટિશિયન પાસે તમારે માર્ગદર્શન લેવા આવવાની જરૂર નથી, તમારા દાદા દાદી ને તમારા નાના નાની જે ખાતા હતા એ ખાઓ ને સરસ રીતે જીવો. એને પ્રૂવ કર્યું હતું, કેટલા વર્ષના છે તમે મોટે ભાગે, તમે એને જોયા 80 વર્ષના પિંજામાં બેઠેલા છે, તમારા મધરને, તમારા ફાધરને, દાદા દાદી નાના નાનીને આપણે જોયા છે કે નોર્મલ જીવન હતું, બધું ખાઈ લેતા હતા, પણ એના પ્રત્યેના એટીટ્યુડ, એના પ્રત્યેના દ્રષ્ટિકોણ તદ્દન જુદા હતા. અને બધું બનતું એ વાત કહેવાય ખવાતું હતું. તમારે ત્યાં બજારમાંથી મીઠાઈ દશેરા સિવાય ક્યારેય આવતી ખરી વધારે ભાગ્ય જ આવતી, અને ઘરમાં છોકરાને પણ ખાવાનું મન થયું હોય ને બેન, તો એને કદાચ એક દીકરાએ કીધું મમ્મી મારે ભજીયા ખાવા છે, તો માં એમ કે બેબી પછી ગણપતિ ચોથ આવે છે ને તેથી લાડુ ભેગા ભજીયા ખાવાના છે, આજે મા રાતના 12 વાગે તવો લઈને ઉભી રહી છે, પણ દીકરાનો કાબુલ નહીં. શું ભાઈ લાલો કેવડો થાય ત્યાં સુધી પગ પાડવાનો? અને માજીને રોટલી જોઈ તો બા હવે તે સુધારો, અહીંયા એ સમય નથી કે રોટલી તમને ગરમ ગરમ મળે, પણ દીકરાને ટ્રેન ચેક કરવી હોય તો સવારના પોરમાં થઈ જાય કે ના થઈ જાય મોહ દેખાય એવાની વાત છે. પણ દ્રવ્ય ધારણા એ આપણા જૈન શાસનમાં એક અમૂલ્ય વરદાન છે. આપણે સેલ્ફ કંટ્રોલ કરવા માટે, આપણને નિયમિત રહેવા માટે, આરોગ્યમય શરીર માટે બધી રીતે આપણે આપણી વ્યવસ્થા કરવાની છે. જો તમે બધું ખોટું જ કરો છો, ખરાબ કરો છો એવું કહેવાની જરૂર નથી. આ તો તમે સામે દેખા છો, આખું જગત આમ કરે છે, ઇન્ડિયામાં પણ આમ જ થાય છે. આજે આખો વિચાર પ્રવાહ, આખું ડિરેક્શન આ રીતે જ દોડે છે. પણ આપણે જો જૈનકુળમાં હતો ને તો આપણે એમાંથી થોડી જુદી રીતે દિશા પકડી શકશું. એટલે દ્રવ્ય ધારણ કરવાના છે. એની અંદરમાં આપણે રોજ જેટલા દ્રવ્ય રાખવા છે એટલા દ્રવ્ય આપણે અંદર મૂકી દેવાના છે. દાખલા તરીકે આપણે 25 દ્રવ્ય ખાવા છે કે 50 દ્રવ્ય ખાવા છે, તો 50 દ્રવ્ય લખો અને એનું માપ આપણે અંદાજે કાઢીએ છીએ કે ભાઈ આપણે 25 ચીજ ખાઈએ તો પણ આખા દિવસમાં આપણે 5 કિલોથી વધારે તો ભોજન કરી જ ના શકીએ. 5 કિલો ખાય પણ નહીં, પણ છતાંય લિક્વિડ વગેરે બધાનું પ્રમાણ ગણો તો આપણે બંને રીતે રાખ્યું છે, કેટલા દ્રવ્ય અને કેટલી ક્વોન્ટિટી એપ્રોક્સિમેટલી. એટલે એમાં આપણે વધારે એટલા માટે રાખીએ છીએ કે બેનિફિટ ઓફ ડાઉટ, કદાચ વધારે થઈ ગયું તો આપણું વ્રત ભાંગે નહીં. એટલે આવી રીતે આપણે દ્રવ્યની ધારણા કર્યા પછી હવે એમાં વિજય શબ્દ તમે જાણો છો. વિજય એટલે ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ આ બધા વિજય છે. જો વિજય એ શરીર માટે જરૂરી છે, પણ પ્રમાદ પોષક પણ છે અને વિષય વર્ધક પણ છે. એટલે જે કઈ રસપ્રદ વાળા પદાર્થો આપણે વધુ પડતા ખાઈએ તેના કારણે શરીરમાં મેદ વધે, ચરબી વધે, ફેટ વધે અને સ્વભાવમાં પ્રકૃતિમાં પ્રમાદ વધે, આળસ વધે. આંબેલ ખાધા પછી તમને કોઈ ઊંઘવાનું કહે બેન તો કેવી ઊંઘ આવે? અને પાર્ટીમાં બરાબર જમાવીને બરાબર મનગમતું ખાવાનું મળ્યું હોય અને એ ખાતા પછી ઊંઘવાનું કહે તો આપણને ઊંઘ એકદમ આવી જાય છે. વિચાર કરો, કારણ કે ઊંઘ લાવે છે કયો પદાર્થ? સાજુ ભોજન ઊંઘ નથી લાવતું, પણ જે પચવામાં હાર્ડ છે, જેને પચવામાં ટાઈમ લાગે છે, એવા પદાર્થો ખાવાથી આપણને વધારે પ્રમાદ વધે છે. અને પરમાત્મા કહે છે કે જેટલા વિષયવાળા પદાર્થો છે ને એ વધારે ઇન્દ્રિયના વિષયોને ઉત્તેજના કરાવે છે. એટલે મુનિ ભગવાન તો ઘણી વખત વિજયના ત્યાગી બની જાય છે. આજે એક વખત એવું બન્યું હતું ભુવન ભાનુસુરી સરજી મહારાજને, કે જેમણે ધન્ના અણગારની સજાય ભાવનગરમાં ચાતુર્માસ હતું અને એમણે ધન્ના અણગારે જે તપ સપ્યા છે એ ધન્નાજી છઠના કારણે છઠ કરતા અને કારણે પણ આયંબિલનો આહાર, અને આયંબિલનો આહાર પણ કેવો કે જેને કાગડા કૂતરા પણ પસંદ ન કરે. એટલે આપણે માટીના વાસણમાં ખીચડી પકાવીએ અને એમાં ચૂલા ઉપર પકાવે તેમાં નીચે બેસી પણ જાય, ચોટી જાય. હવે એ ચોટી ગયેલી બળી ગયેલી ખીચડી એને આપણે જમવામાં બધું ભોજન પૂરું કર્યા પછી જે ઉખેરિયા કહીએ ને એ ઉખડી ના શકે, ઘણી વાર એટલા બળી ગયા હોય, તેમાં થોડું પાણી નાખી રાખવામાં આવે, એ પાણીને કારણે પલળે અને એના કારણે છૂટા પડે. હવે એવા છૂટા પડેલા ઉખેરિયા કે જે પાણી નાખવાથી એનો થોડો ઘણો રસકસ હોય ને એ પણ ખદાશ થઈ ગયો હોય, એવા ઉખેરિયા ધન્નાજી પારણા ને દિવસે શોધતા. છઠ ને કારણે છઠ કરે અને પારણામાં આહાર કયો કરે તો કે આવા ઉખેરિયા લો, આયંબિલ વિશિષ્ટ આહાર. ભગવાનને પૂછ્યું કે ભગવાન આપના સંવત્સરમાં, આપની નેત્રામાં, આપની આજ્ઞામાં 36,000 સાધુ ને 14,000 સાધુ ભગવંતો છે, એમાં સૌથી શ્રેષ્ઠ તપસ્વી કોણ? ત્યારે ભગવાને કીધું ધન્ના અણગાર, શ્રી વિરે વખાણ્યા ધન ધનના અણગાર, જેના ભગવાને ભર્યા સંવત્સરમાં તપના વખાણ કર્યા હતા એનું આગમમાં વર્ણન છે. કે કાગડાના પગ જેવા એના પાતળા પગ થઈ ગયા હતા, અને સૂકા ઘાસ સૂકા પાંદડા ભરેલું ગાડું ખરખર ખરખર ચાલતું હોય એમાં જે પાંદડા અફડાય અને જેવો અવાજ આવે તેવો અવાજ એના હાડકાઓ કરે ચાલે ત્યારે હાડકાનો અવાજ છે. એટલે એને રસરસ એટલા સૂકવી નાખ્યા હતા તેવા જીવાત્માઓ એ જ ભવે મોક્ષમાં જઈ શકે અથવા એકાવતારી તો અવશ્ય થાય થાય થાય, કારણ કે આ પ્રકારે રસ પીતો ને એટલો સહેલો નથી. આની સજ્જાય એટલે પેલાના વખતમાં સાહિત્ય ઘણા પ્રકારના હતા, એ સાહિત્યમાં શ્રાસ અને સજ્જાય આપણે મણિના સુંદરી ને શ્રીપાલ મહારાજા નો રાસ ગાય ને એ રાસ છે, અને આવી સજ્જાય જેમાં આપણે સંકિત ની સતત મૂળ ની સજ્જાય તે સજ્જાય એટલે સ્વાધ્યાય સજ્જાય શબ્દ સ્વાધ્યાય ઉપરથી છે, પણ એને પદ્યમાં દેવી સ્વરૂપમાં મૂક્યા હોય એવી સજ્જાય ભુવન ભાનુ સુરી સ્વજ્ય રાતના ભક્તોને એટલે કે શ્રાવકોને સંભળાવી, અને એ વખતે જે એના કંઠનું માધુર્ય એની ભાવ વિભોરતા એની તલ્લીનતા એવી હતી કે આખો સમૂહ એમાં ડોલવા માંડ્યો હતો, અને લોકોની આંખમાંથી આંસુ જાતા હતા કે આપણે કેટલા રસપ્રસના પ્યાસા, આપણને કેટલા આ ભૌતિક જગતના આકર્ષણો અને ક્યાં ધનના આધારનો તપ, અને પોતે પણ ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજ પણ એવા તપના ભાવમાં ડૂબી ગયા હતા, અને સજાય પૂરી થઈ ભક્તગણ તો વિખરાયા પણ ગુરુદેવને રાતભર અંદરમાં મંથન ચાલ્યું હશે. બીજો દિવસ થયો અને એમને વર્ધમાન તપની ઓળીઓ ચાલતી હતી આયંબીની, એમાં ઘણી બધી અર્થસમિક એવી કંઈક ઓળીનું પાળણું હતું. એમના શિષ્ય પારણાના દિવસે ખાસ ઉપયોગ રાખે, ઉપયોગ રાખો એટલે ધ્યાન રાખે કે ગુરુ ભગવાનને માત્ર એક દિવસ પારણું કરવાનું છે, બાકી તો આયંબીની આખી વણઝાર ચાલવાની છે. એટલે કોઈ પણ જગ્યાએથી રસપ્રસ વાળું ભોજન મળે તે ભોજન ખાસ ગુરુ ભગવંત માટે ગ્રહણ કરે, એટલે એમાં નિષ્કાન પણ આવ્યું છે ભોજન કરાવવામાં, અને ગુરુ ભગવંતના પાત્રામાં મૂકીને શિષ્ય ઈચ્છે છે કે ગુરુ ભગવંત આનાથી પારણું કરે. એ વખતે ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજે એ મીઠાઈ બધી જ કાઢીમાં બાજુ મૂકી દીધી, અને એના શિષ્ય કહે છે કે કાં ગુરુદેવ આજ તો આપણે પારણાનો દિવસ છે ને હજી આગળ ઉપર આ શરીર પાસેથી ઘણું કામ લેવાનું છે. તો કે આખી દુનિયાને ડોલાવનારો હું, મારા ભક્તોની આત્માથી સારાઓ વહેતી હતી, મારા હૃદયમાં ભાવની ભરતી આવતી હતી, ને હવે હું એ રસરસ વાળું ભોજન કરી શકું, અને એ જ દિવસે એને ચાવ જીવ માટે હૃદયનો ત્યાગ કરી દીધો. મુનિ ભગવંતો એનું ચારિત્ર બળ એનું તપોબળ એનું મનોબળ કેવું હતું કે એકવાર સંસારના માર્ગમાંથી બહાર નીકળ્યા છીએ તો હવે તો ખાંધે ખાપણ લઈને નીકળ્યા છીએ. ગુરુ ભગવાન તમને કહેતા કે ખાંધે ખાપણ લઈને નીકળ્યા છીએ, ત્યાં પીતા જલો ત્યાં અંદર બેસી જવાનું, મળે તો સંયમની વૃદ્ધિ અને ન મળે તો તપની વૃદ્ધિ. જો જીન શાસનનો શબ્દ સમજો, ભોજન મળ્યું તો ભોજન શરીરનો સંયમ સાચવશે તો મારો સંયમ પાડવાની શક્તિ વધશે, તો મળે તો સંયમની વૃદ્ધિ, ન મળ્યું તો તપની વૃદ્ધિ. મુનિ ભોજરી નીકળે ને, હવે એને આ પાંચ સાત ઘરે જાય અસુસ્થું થઈ જાય, ભોજન ન પણ મળે અને પાછા આવે તો વિચારે કે આ શ્રાવકો પાંચ મારાના સેવા છે, કોઈને સાધુની પડી નથી, કોઈના ઘરમાં ભોજનના ઠેકાણા નથી, અને સાધુ સંતોની વયાવત પણ કોઈ જોતું નથી. આવું વિચારે તે શું વિચારે કે મળ્યું હોત તો સંયમની વૃત્તિ, ન મળે તો તપની વૃત્તિ. તો આપણે પણ એમાંથી થોડુંક શીખવાનું છે કે આજે યોગ્ય રીતે બધું સચવાયું, આપણને બધું મળ્યું તો સંયમની વૃદ્ધિ, અને બે વસ્તુ ઓછી મળી તો તપની વૃદ્ધિ. વસ્તુ એની એ જ છે પણ વિચારવાની દિશા આપણી જુદી છે. આપણને બે વસ્તુ ઓછી હોય, બરાબર જમાયું ન હોય તો આપણને સાંજ સુધી પાછું એને રટણ કરી આટલું જમવામાં કાંઈ થઈ ના શકતી, આજે તો કાંઈ ઠેકાણું નહોતું. અને ખાસ કરીને જયારે સમૂહ ભોજન થાય એ વખતે આપણે કેટલી બધી અપેક્ષાઓ રાખી. એક ગુરુ ભગવંતે હમણાં દાખલો આપ્યો હતો ભાઈ કે એક જગાએ તપસ્વીઓનું બહુમાન ને તપસ્વીઓના સમૂહ પારણા હતા, અને એ પારણા કરાવવાનો લાભ એક બેને લીધો હતો. હવે તમારે મને લાગે છે ત્યાં સુધી $12-14 માં તો એક થાળી થઈ જતી હશે, કોઈને ઓર્ડર કરો તો થાય ને. એટલે તમારે ત્યાં 100 જણા હોય તો $1200 માં તમે 100 જણાના તપનો લાભ લઈ લીધો, પણ જમનાર ને પારણું કેટલામાં પડ્યું એ ખબર? ગુરુ ભગવાન કહે છે કે પારણે જમતા જમતા એક વખત રાગ થયો એટલે તમને એક ઉપવાસ નું પ્રાયશ્ચિત, અને એક વાર દ્વેષ થયો એટલે તમને એક આયંદી નું પ્રાયશ્ચિત. હવે આપણે જેટલું પારણે ભોજન કર્યું એમાં જેટલી વાર રાગ ને દ્વેષ થયો એટલા ઉપવાસ ને આંબેલા આપણા લલાટે આવી ગયા પ્રાયશ્ચિત રૂપે. એટલે આપણને પારણું મોંઘું પડ્યું, સસ્તું પડ્યું. ઓલું કરાવનાર તો $1200 માં 100 જણા ના તપ ના લાભ લઈ ગયો, પણ તારું તપ તને કેટલું આજનો ઉપવાસ આપણને ફળ્યો કે ના ફળ્યો એ સેના પછી ખબર પડશે. એક ઉપવાસ ના બદલામાં પારણા ના દિવસે 5-7 ઉપવાસ ને 5-7 આંબેલ નું લેબલ લાગી જાય પ્રાયશ્ચિત નું, તો આપણો આજનો ઉપવાસ આપણને કલ્યાણ કેવી રીતે કરાવશે? એટલે આપણે સાવધાની માત્ર ઉપવાસ માં નથી રાખવાની, આહાર સંજ્ઞા ના તાતણા તૂટવા જોઈએ. આપણે ઘાસ કાપીએ ને તો મેદાન સાફ લાગે, પણ જેવી મોસમ બદલાય અને વરસાદ પડે એટલે અંદરથી પાછા છૂટી જાય, ઉપર છૂટે. મેં ને તમે અનંત વાર તપ કરીને જીવનનું મેદાન સાફ કર્યું હોય એવું આપણને લાગે છે, પણ આહાર સંજ્ઞા તો અંદર ને અંદર પડી છે. 8 દિવસનું તપ કર્યું, 8 દિવસ પહેલા આપણને શાકભાજી જેટલા ભાવતા હતા એટલા જ પારણા પછી ભાવશે કે નહીં ભાવે? તો આપણે 8 દિવસમાં શાકભાજીના ભાવવા ઉપર કામ શું કર્યું? 8 દિવસનો ત્યાગ આપણા એક તાતણાને પણ ઢીલો ના કરી શકે. તમે 1 વર્ષના કોઈ મીઠાઈના ભક્ષણ લઈ જુઓ અને 1 વર્ષ પછી ખાધા ત્યારે એટલા જ ભાવ્યા કે કઈ ઘટ્યા ભાવવામાં? લક્ષ્ય હશે કે ભાવતું એ ભાવતું જ રહીએ, ભાવતું જ રહીએ. ઘણા જોતા હોય હવે આપણા આ 1 વર્ષના ભક્ષણ હતા, હવે ઉર્વશી કાલ બનાવજો, 1 વર્ષ પૂરું થાય. તો જ્ઞાની કે છે કે તારું બધું જ સફાઈનું કામ ટેમ્પરરી થયું, અનાધિકારથી આપણે આહાર સંજ્ઞાનું પોષણ કર્યું છે. વિચાર કરજો, આપણે તો એટલા બધા ચાલાક છીએ ને, હમણાં પરમાત્માજીને માટે કોઈ પૂજન વ્યવસ્થા કરશું એમાં જયારે મોટું પૂજા હોય શિક્ષક વગેરેનું ત્યારે નૈવેદ્ય કેટલા લાગ્યા હોય એ બધા ધર્યા હોય, પછી ભગવાન આગળ થાળીમાં લઈને ઉભા રહે અને માગીએ શું? અનહારી પદ છે ભગવાન, હે ભગવાનને લાડવો બતાવવો પડે અનહારી પદ માગવા માટે. પછી આપણે કહીએ કે અમે તો લાડવો ધરીને શું માગીએ છીએ? અનહારી પદ. એટલે આપણે પાછા બોલીએ કે આપણે શું ના ખવાય? ભગવાનને ધર્યું એ ના ખવાય ને, ના ખવાય? શું કામ ના ખવાય? અનારી પદ જોઈએ છે એટલે જુઓ. પણ નાની કે છે એ લાડવો ન ખવાય, પણ ઘરમાં આખો ડબ્બો ભર્યો એ ખવાય. ભગવાનને મને ક્ષેત્ર શું કામ? એક લાડવો થાય પણ હું આખો ડબ્બો તો ખાલી કરવાનો. આજે ખરેખર આપણે પૂજા કરી હોય ને જે ધર્યું એ પરમેનન્ટ શોધી દેવું છે તો અનારી પદ મળે. મેં સુખ ધર્યો, મોહનથાર ધર્યો, અને પછી તે દીધા એ ધર્યું છે ટુકડો ન ખાધો પણ ઘરનો આખો ડબ્બો ખાઈ ગયા તો અનારી પદ મળે. આપણે અમારે અમારે ન એમાં ધર્યું હોય ન ખવાય. તો ખરેખર આજ સુધીમાં જેટલી વખત ભગવાનને જે ધર્યું એ મીઠાઈ છોડ્યો તો આજ સુધીમાં અનારત પદ મળી જાય. તો કેટલી મીઠાઈ છૂટી જાય? તે નહીં ધર્યો, બીજી ધર્યું જ નહીં. આપણે બરાબર પાકા છીએ કે ભગવાન તમે પણ જુઓ, તમે મને બાંધો છો તો હું તો પેલા તમને બાંધી દઉં છું કે આ વખતે સુખડી ધરી હતી હવે સુખડી નહીં ખવાય, તો સુખડી જ ધરવાની આખી જિંદગી, એટલે બીજું કઈ છોડવું ના પડે. વાણિયાને કોઈ ના પોચ્યો એવી સરસ યુક્તિઓ ગોઠવી દીધી છે. એટલે આપણે હમણાં મને ઘણી વાર બહેનો પૂછે કે ભાઈ મારે તપમાં મારે કોઈને મેડિસિન લેવી પડે છે, ધારો કે હું એકાદનું કરું છું પણ મારે એક મેડિસિન લેવી જ પડે છે તો શું કરું? જો મેડિસિન એ તમારી ખોરાકની વ્યવસ્થા નથી, તમારા શરીરની જરૂરિયાત છે. તમે એને એકાસણું નામ ના આપો, શું ના આપો? પણ તમે એમ કહો કે મારે ધારણા પ્રસ્થાન છે એમાં સવારે હું એક મેડિસિન લઈશ અને બપોરના એક વખત ભોજન કરીશ. જો એકાસણામાં છૂટ આપીએ ને તો આપણે બધા એવા ચાલાક છીએ કે મેડિસિન સાથે પછી દૂધ લેવું પડે, જ્યુસ લેવું પડે, તે નિમિત્તે આપણે શું કરી લઈએ? कि मेडिसिन नहीं है ऊपर जिसमें गए इससे पार्ट ऑफ मेडिसिन बन गए। कारण के आपने जोयु कि क्या जरा पण लूप होल मड़ी ने त्या एवी रीते दरवाजो थई गयो छे कि हिंदू धर्म मां शब्द फड़ाहार वापर्यो ने એમાંથી બધાને અગિયારસ ની મજા થઈ ગઈ। કારણ કે ફળ એટલે શું તો શેરડી ફળ કહેવાય ને એટલે શેરડી માંથી સાકર બની એટલે એની છૂટ। પછી ફળ ની જાત ગોતી કાઢી રાજગ્રો તો રાજગ્રો છે ને એટલે ફ્રૂટ જે પ્લાન્ટ છે ને એનું ફ્રૂટ છે એનું પાન નથી એની ડાળી નથી એનું ફળ નથી એનું ફૂલ નથી એ શું છે ફળ ની જાત માં આવે નાનું છે પણ ફળ ની જાત માં આવે એટલે રાજગ્રહ નો લોટ કરી નાખ્યો। પણ દૂધ ની તો છૂટ જ છે દૂધ ને ફળ ખવાય એટલે દૂધ નું ઘી કરી નાખ્યું શીરો બની ગયો। પછી આજે મારે ફરાર ખાધું ફરાર માં શું ખાધું રાજગ્રહ ની પૂરી રાજગ્રહ નો સિંગ ખવાય એટલે તલ નું તેલ તેલ પણ લેવાય સિંગ નું એટલે એમાં પૂરી પણ તળી નાખાય શીરો પૂરી આલુ ની ભાજી અને પછી આજ તો અગિયારસ છે મારે ફરાળી ઉપવાસ એટલે ભગવાન કે આ વાણિયા ના કામ તો એવા પકડું કે એમાં તમને કઈ આધાર નહીં આપું તારે તપનું નામ જે આપ એને વફાદાર રહેવું પણ તારાથી ન થાય તો તને સો ઓપ્શન આપીશ પણ જો અત્યારે થોડી પણ કોઈને ગુરુ ભગવાન તો છૂટ આપે ને બેન તો આપણે પણ એવું જ કરી નાખીએ આમ તો કરી જ નાખ્યું ને આપણે એકાસન કરવા બેઠા એકાસન શબ્દ પકડ્યો પછી 2.5 કલાક ને 3 કલાક બેઠા આખા દિવસ માં કોઈ બી આપણે 3 કલાક ભાણે બેસીને જમીએ આ તો કે તમે સવાર બપોર સાંજ જમતો તો હું 1 ચાણામાં 3 કલાક બેસી આપણી પાંચમારાની વક્રતા ને છોડતા છે એટલે જ પાંચમારામાં મોક્ષ નથી। પાંચમારામાં મોક્ષ છે પણ આ વક્રતા ને જળતા છે ને એના કારણે આરો આડો ના આવે મોક્ષ માં। અત્યારે તો કુંડામાં રતન છે કુંડામાં રતન ચોથારામાં સમુદ્રમાં રતન હતા કે સમુદ્ર આખો કુમવો પડે એને સમરોળવો પડે તો મરજીવા અંદર જઈને મોતી લાવે પણ અત્યારે કુંડામાં રતન છે। મારું તમારું આયુષ્ય કેટલા વર્ષનું વધુ વધુ 80-90 વર્ષ એમાં આપણે અત્યારે વ્રત ધારશું તો કેટલા વર્ષે ધારશું ઉંમરના 60-62 તો થયા હશે ને કોઈને 50 થયા હશે કોઈને 60 ને કોઈને 65 થઈ ગયા હશે હવે જીવવાના કેટલા વર્ષ આ ખાલી 10-15-20 વર્ષનો ત્યાગ એમાં એક અવતારની પદવી અને મહાવીર ક્ષેત્રમાં કે ચોખારામાં હોઈએ ક્રોડ પૂર્વ ના આયુષ્ય ક્રોડ પૂર્વ એટલા વર્ષ પણ પાડવું પડે તો એક અવતારી થવાય અને અહીંયા આટલા કાળમાં ભગવાન મહાવીર સ્વામી ના શિષ્ય આનંદ શ્રાવક માત્ર 14 વર્ષ શ્રાવક પણ ઉપાડીએ છીએ કેટલા 14 વર્ષ અને એકાવતારી બનીને અત્યારે સૂર્યાભ વિમાનમાં પ્રદેશી જગ્યા નિશાની દુકાન આજે એકાવતારી બનીને વૈમાનિક દેવ બનીને એ બેઠા છે દેવલોકમાં વૈમાનિક દેવ બનીને એને અહીંયા શું છોડ્યું આનંદ શ્રાવક કે કશું નહોતું છોડ્યું જેટલું હતું ને એના ઉપર પૂર્ણ વિરામ આનાથી વધુ મને નહીં જોઈએ આટલું કર્યું અને એકાવકારી બની ગયા। જો આપણો વિશ્વાસ હોય જો આપણી શ્રદ્ધા હોય જો આપણે ભગવાનને આગમને ગુરુને અને શાસનને માનતા હોય તો એકવાર વિશ્વાસ કરી દે। 39 દિવસ પ્રદેશી રાજાએ માત્ર 13 છઠ કર્યા 13 39 એટલે 13 છઠ અને 13 પારણા એનું શ્રાવક પણ 39 દિવસ નું હતું એનું તપ કેટલું હતું 13 છઠ નું અને એ પણ મૃત્યુ પામીને અત્યારે સૂર્યાભ વિમાનમાં બેઠા છે અને હવે એક જ ભોગ કરીને ક્યાંથી એ ભોગ કરીને મનુષ્યમાં આવીને મોક્ષમાં જવાના છે અને આના મુખ ભગવાને શ્રી મુખે આખું રાયપ શ્રેણીય રાજપ્રસ્ય નામનું આગમ આપશે એક શ્રાવક ની વાત એક ગૃહસ્થ ની વાત અને એનો પાઠ કરે કોણ સાધુ ભગવાન તો રોજ સાધે કરે એમાં ગુણગાન કોના છે એ શ્રાવક ના શ્રાવક ની વાત સાધુ ભગવાન તો કરે ભગવાન સમસરણમાં કરે અને સાધુ એના વડે સ્વાધ્યાય રૂપી તપ કરીને પ્રાયશ્ચિતો કપાવે. આટલો મહિમા ભગવાને વ્રતધારીનો બતાવ્યો છે. આ વ્રત આપણે તો એના ખાલી સાતમા વ્રતનો એક પોર્શન આપણે આ ગ્રહણ કરી રહ્યા છીએ. તો આવો વિજય ત્યાગ એ આપણા જીવનની અંદર આપણને પણ ભુવન ભાનુ વિજયજી જેવા અખંડ રીતે તપના સાધક બનાવશે. બાકી તો કેટલા બધા ભાવ આપણે એવા કર્યા છે કે જેમાં ઘી તેલ તો શું, પણ કોઈ વેરાયટી કોઈ વસ્તુ સ્પેશિયલ આપણને ખાવા ન મળે. એક બળદ કોઈના આંગણે બાંધ્યું હોય એને ખાવા શું આપે બેન? સૂકું ઘાસ આપે, એમાં ઘી તેલ ગોળ બધું મેળવીને આપતા હશે ભાઈ? તેની કાકા બહુ ને આંબેલ થાય, એને આંબેલ નું ફળ મળે? બળદ ને મળે આંબેલ નું ફળ? કેમ ના મળે? એ ઉદય ને ભોગવે છે. શું ભોગવે? અંતરાય કર્મ ના ઉદય વડે, અશુભ કર્મ ના ઉદય વડે એને સૂકું ઘાસ ખાવા મળે, એવી કર્મ ની પ્રકૃતિ નો ઉદય ચાલે છે. તો ઉદય ભોગવાતો હોય ત્યારે ઉદયના એના માટે સંભવિત નથી. ત્યારે આપણે માત્ર એક દિવસ આયમ બિલ ની અંદર શું છોડીએ છીએ? આપણે ઘી તેલ દૂધ નહીં છોડીએ છીએ, બાકી તો વેરાયટી નો પાર નથી. ને આંબેલ માં તો પાછું બધાને ગરમા ગરમ જ જોઈએ. આપણે સમૂહ આંબેલ કરાવો છો ને, તો પછી એમાં આખો રોટલો કોઈ લે કે ટુકડો ટુકડો લે? કેટલો લે? સાચું કયો? આખો લઈ લ્યો છો? ગરમ ગરમ શું કે ઢોકળું ઉતર્યું હોય તો એક જ ટુકડો માંગે. આપણે રસ છોડવા બેઠા છીએ, ત્યાગ કરવા બેઠા છીએ, અને તો પણ પાછું આપણે આયમ બિલ કહેવાય, તપ કહેવાનું. કારણ કે આપણે શું છોડ્યું છે? માત્ર વિજય છોડ્યા છે. બાકી તો મારવાડમાં અને કચ્છમાં તો નિમક વિનાની આંબેલ મોટે ભાગે થતી, તેના વિના થતી નિમક પણ ન ખાય. બીજા કોઈ ઇન્ગ્રેડિયન્ટ તો નહીં, મરી મસાલા તો નહીં, પણ નિમક પણ નહીં. ન મરી હોય ન કશું હોય, ખાલી બાફેલું એટલે ખાલી બાફેલું. આજે વર્તમાનમાં પણ સાધુઓ ને શ્રાવકો બધા કરી રહ્યા છે. એટલે આ બધા ત્યાગ આપણા જીવનની અંદર આપણે ભવિષ્યમાં કરી શકીએ, એટલા માટે આપણે હૃદયમાં નાની નાની પ્રેક્ટિસ કરવાની છે. શું કરવાની છે? કે રોજના આપણી પાસે ઘી તેલ દૂધ દહીં ગોળ સાકર આ બધા વિધેયો અવેલેબલ છે. એટલે એનો અર્થ એવો નથી કે બધા અવેલેબલ છે એટલે બધા ઓપન રાખવા. આપણે આ સંસારમાં જેટલા પણ વિધેય છે ને, એ બધા વિધેયનો આપણે જો ત્યાગ, એમાંથી એક વિધેયનો પણ ત્યાગ ના કરીએ ને, તો આ દુનિયામાં જેટલા વિધેય છે, આપણે મધ નથી ખાતા પણ આપણે મધનો ત્યાગ કર્યો, માખણ ન ખાતા હોય પણ માખણનો ત્યાગ કર્યો નથી કર્યો. તો આપણે દુનિયામાં જેટલું છે એ મધમાખીઓ કેટલી મહેનતો મધ એકઠું કરે છે, અને આપણે મધનો ત્યાગ ન કર્યો હોય તો એ બધા મધની અંદર જેટલી ઊંઘા થાય, કેટલા ફૂલોને વેદના થાય, તમે કલ્પના કરો. આપણા શરીર ઉપર એક જગાએ બેસાડે, એના ઉપર રોજ દિવસના 500 મચ્છર આવીને કાટી જાય આપણને, તો આપણું હાલત શું થાય? આ ફૂલ છે ને બધા બે, એના ઉપર તમે ઉડતા પતંગિયા જીવો છો, દ્રશ્ય બહુ સુંદર લાગે છે. કેટલા સુંદર રંગબેરંગી ફૂલ, એના ઉપર પાછા રંગબેરંગી પતંગિયા, પણ એ ફૂલોના જીવને એના જે ડંખ વેચવા પડે છે, એમાંથી એ રસ ખેંચે છે. આપણું લોહી ચૂસે ને કેમ, એ ફૂલનું લોહી ચૂસે છે, ફૂલમાંથી રસ ખેંચે છે. કલ્પના તો કરો કે આટલું સુકોમળ ફૂલ અને આટલા ડંખ, એ તેની 24 કલાકની કે 48 કલાકની જિંદગી, એમાં એ કેટલા ડંખ ખેંચે છે. સવારથી સાંજ સુધીમાં કેટલા જીવડાઓ, કેટલા પતંગિયાઓ, કેટલા પંખીઓ, કેટલા કીડાઓ એને વિંધી નાખે છે. હવે આ બધા જે ઇન્સાના કાર્યો થઈ ગયા છે ને, એના વડે જે મધ બને છે એનો આપણે માત્ર ત્યાગ ન કર્યો હોય તે બધાનો આશરો પણ આપણને આવે કે ના આવે? સિંહાસન આપણને કેટલું મોટું વરદાન આપે છે. બચી જાતે અનર્થાદનથી બચી જાય, તું નથી કરતો ને તું દંડ લેશો. આપણે વ્યવહાર જગતમાં તો એ પ્રકારે એક પણ વસ્તુ આપણે ચલાવતા નથી. ઘરમાંથી બહાર નીકળીએ તો આપણે લાઇટ બંધ કરી દઈએ ને, શું કામ બંધ કરીએ? બિલ આપણા નામે આવે. પણ હોટલ માં ગયા હોય તો લાઈટ ચાલુ રહી ગઈ હોય તો આપણે શું બોલીએ? એ તો ઇન્ક્લુઝ છે, પૈસા ભેગા એમાં ઇન્ક્લુઝ છે. પણ આશ્રવ કોનો? પૈસા નથી ભરવાના, પણ એ અગ્નિકાળ નો જે વિરાધના નો પાપ નો ભાર આવશે એ કોના પે આવવાનો? કે પુણ્ય વપરાશે એ કોનું વપરાશે? કલ્પના કરો, આ વાપર્યું કેવાય કે વેડ્યું કેવાય? વેડ્યું કેવાય. આપણે ક્યાંય પણ તમે જેટલા ઘરમાં એલર્ટ છો એટલા હોટલમાં છો. ત્રણ ટોવેલ મંગાવો કે ના મંગાવો, ઘરમાં હોય તો એક ટોવેલ આ ચાલે. આમ તો અઠવાડિયે એક વાર લોન્ડ્રી થાય તો આજે એ ચાલે, પણ ત્યાં ન મૂક્યું હોય તો હુકમ છોડ્યો બાસ્તાની જેમ. એમાં આપણે ગુજરાતી પાછા રૂ આપણે પૈસા દઈએ, મુક્તિ નહીં આવ્યા, બરાબર ને? નાની તેથી વિચાર કરશે, આ લક્ઝરી છે કે પુણ્ય નો વેડપાટ છે? આ લક્ઝરી એટલે પુણ્ય નો નાશ. આપણે સામે ચાલીને પુણ્ય નો નાશ કરવા જઈશું. કે આપણને ખબર, જૈનામાં એક વાર કહેવામાં આવ્યું છે, ત્યારે આપણે બારાતમાં નથી આવ્યા, આ જૈનાના કન્વેન્શનમાં આવ્યા છીએ. તો એક ટોવેલ થી રોડ ચલાવજો, એ આપણને કેવું પડે છે? કારણ કે આપણા જીવનને આપણે બે મર્યાદ જીવીએ છીએ. તો જૈન શાસન આપણને શું કરતા શીખવે છે? ઈચ્છાઓ ઉપર લગામ આપતા શીખવે છે. તો આપણે આ પ્રકારે આપણા જીવનની અંદર ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ, સાકર એ બધાને જેટલાનો આપણે વપરાશ એક દિવસમાં કરવો હોય એનો આધાર રાખવાનો, અને જે વસ્તુ બંધ કરવી છે એનો ત્યાગ કરવાનો. પણ આમાં બે પ્રકાર બતાવ્યા છે કે આપણે મીઠાઈ ને ફરસાણ ખાઈએ તો પણ એમાં વિજય આવી જાય. એટલે આપણે જો મીઠાઈ ફરસાણ ખાવા હોય તો મીઠાઈ ફરસાણ માં વિજય નો આધાર, અને મીઠાઈ ફરસાણ ન ખાવા હોય અને ઘી, તેલ, દૂધ નહીં એમને ખાવા હોય તો બે, એટલે જેને મીઠાઈ ફરસાણ નો આધાર ન રાખવો હોય એ દિવસે મીઠાઈ ફરસાણ છોડી દેવા. અને મીઠાઈ ફરસાણ અમે ખાશું તો આજે ઉપરથી ઘી, દૂધ, દહીં વગેરે ઉપરથી નહીં નાખીએ. તમે ચામાં નાખી દીધું તો એક દૂધનું દ્રવ્ય એની અંદર આવી ગયું, એ ચા રૂપે દ્રવ્યમાં આવ્યું. વિજય તરીકે અંદર દૂધ અને સાકર છે, પણ એ ઉપરથી ન લેવા હોય તો આપણે એનો ત્યાગ કરી શકીએ છીએ કે હું ઉપરથી નહીં લઉં, જે વસ્તુ બની છે એમાં ખાતી. એટલે એ પ્રકારે આપણને સમજ માટે એમાં મીઠાઈ કેટલી ખાવી કે કોઈ પણ વસ્તુને જેનો આગળ રાખ્યો છે એના આપણે આની અંદર રાખવાના છે. તો આ પ્રકારે આપણે વિજયનો ત્યાગ કરી શકીએ. અને હવે ત્યાર પછી આવશે ઉવાણ હોય એટલે ચપ્પલ, એ આપણે આપણી પાસે કાલે બેસવા જઈએ છીએ ને. હા, તો આપણે દિવસના જ છે બને, તો એમાં આપણે આ 14 નિયમ પૂરા કરશું. એટલે બધાને બધા જ નિયમોનું એકી સાથે આપણને શિબિરની જેમ આયોજન થઈ જશે. તો તમે પણ ધારજો, જેને ન આવતા હોય અને એને આવીને ધારવા હોય તેને પણ તમારી સાથે લાવજો. એટલે આ પરમાત્માની વાણી છે, મને સમજતા તમને સમજાવતા નાની ના જ્ઞાન થી ઓછું અધિક કે વિપરીત મારી મંદ મતીને કારણે કે ધારણા ભૂલ થી કે કોઈ પણ પ્રકારે સ્ખલના થી ઓછું અધિક કે વિપરીત કઈ પણ કહેવાયું હોય તો અધ્યંતનંદ સિદ્ધ કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષીએ આપ સૌને સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ.
સર્વમંગલમાંગલ્યમ સર્વકારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, જૈન શાસન દેવ કી, સદગુરુ દેવ કી. પ્રણામ. આમાં હું કોઈનું નામ લઉં ને મનોજભાઈ, તો કોઈ પર્સનલાઇઝ નથી ઈચ્છામાં.
બધા તપસ્વીઓ કાકા માં છો ને, લક્ષ્મીબેન પલકબેન કાકા છે ને બધાને પૂછવાની હોય અઠાવીસ તપસ્યા કરી લો. નાના છોકરા કરી દે, એ નાના છોકરા કરી દે, પણ આ બધા બીજા કોઈ
નથી.
આપડી
આંખ ખુલે છે.